ജീവിത്തന്നെ പോയി
മംഗളമയ സുഖ ചൈതന്യ സ്വഭാവി ഭഗവാൻ ആത്മാ അനാദി അനന്ത ശുദ്ധ ചൈതന്യ മാത്ര ജ്ഞാന മാത്ര മൂശുദ്ധ ചൈതന്യ മാത്ര ജ്ഞാന മാത്ര ഭഗവാൻ ആത്മാ પ્રતિ સમય આ જાગૃતિ રહે આ જાગૃતિનું નામ કર્મ છે. શરીરની પ્રત્યેક ક્રિયાના કાળે પ્રવાહમાં તત્વ ક્યાંય મળ્યું નથી, ભળ્યું નથી. જ્ઞાનીને દરેક સમયે આ જાગૃતિ વર્તે છે. એ જાગૃતિને પોતે જ જાણે છે. જગતને એમ લાગે છે કે જ્ઞાની ભોગોની વચ્ચે છે, પણ ભોગોની વચ્ચે પણ જ્ઞાની ભોગથી ન્યારા છે, ભોગના ભાવથી ન્યારા છે. કારણ કે ભોગના ભાવમાં નહીં પડનારા એવા ચૈતન્ય શિખાડ ધ્રુવ ભગવાન આત્મામાં હું પણ સ્થાપિત થઈ ચૂક્યું છે, એકત્વ થઈ ચૂક્યું છે, શ્રદ્ધા સંકોત્તીર્ણ થઈ ચૂકી છે. એવા શુદ્ધ આત્માના સ્વરૂપના સંબંધમાં આજે આપણે એક સૂક્ષ્મ વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ, જેનું નામ તો આપ સર્વે સાંભળ્યું છે, ગુણસ્થાન. ગુણસ્થાન 14 છે, પણ સૌથી પહેલા એ સમજીએ કે ગુણસ્થાન એટલે શું. ગુણસ્થાન શબ્દમાં ગુણ છે અને સ્થાન છે. એ ગુણસ્થાન ગુણને બતાવનાર નથી, પર્યાયને બતાવનાર છે. ત્રણ વસ્તુ છે, દ્રવ્ય, ગુણ અને પર્યાય. આ ગુણસ્થાન જે છે એ ગુણ પર્યાયનો સમુદાય નથી, એ ગુણ પણ નથી, એ પર્યાય છે. કારણ કે પરિવર્તિત થાય છે, પરિણમે છે. એટલે 14 ગુણસ્થાનમાં આત્માની પર્યાયનું નામ ગુણસ્થાન થયું. આત્માની પર્યાય કઈ પર્યાય, કેવી પર્યાય, એના માટે ગોમટકાર જીવકાંડમાં સ્પષ્ટ કર્યું કે મોહ તથા યોગના નિમિત્તથી થતી જીવના શ્રદ્ધા અને ચારિત્ર ગુણની જે તારતમ્યરૂપ અવસ્થા છે એ અવસ્થાનું નામ ગુણસ્થાન છે. આનો અર્થ એ છે કે આત્મામાં મુખ્ય ત્રણ ગુણ છે, શ્રદ્ધા ગુણ, જ્ઞાન ગુણ અને ચારિત્ર ગુણ. આ શ્રદ્ધા માટે શબ્દ તમે સાંભળ્યો હશે, દર્શન, દર્શન જ્ઞાન ચારિત્ર. એ દર્શનનો અર્થ શ્રદ્ધા ગુણ, જ્ઞાન ગુણ અને ચારિત્ર ગુણ. અને આ ત્રણ ગુણમાં બે ગુણના નામ અહીંયા આવ્યા, પણ જ્ઞાન ગુણનું નામ ન આવ્યું. એટલે શું કહ્યું કે મોહ તથા યોગના નિમિત્તથી થતી શ્રદ્ધા અને ચારિત્ર ગુણની તારતમ્યરૂપ અવસ્થા. તારતમ્યનો અર્થ એ છે, અંગ્રેજીમાં જેમ ગુડ, બેટર, અને ફેથ એમ ત્રણ શબ્દો જે છે એમ અહીંયા તરતમ તર શબ્દ વપરાય છે બેટર માટે. આપણે કહીએ ને બહેતર, આના કરતા બહેતર, એ બહેતર એટલે બેટર. અને એવી રીતે છે ઉત્તમ, આ તમ શબ્દ વપરાય છે શ્રેષ્ઠ માટે ઉત્તમ. તો તરતમ તારતમ્યતા એટલે ઊંચું નીચું આમ. તો એવી જે અવસ્થા છે જેને બીજા શબ્દોમાં કહેવાય તો સાપ પીડી જેવી, એ જીવની શ્રદ્ધા અને ચારિત્ર ગુણની પર્યાયમાં જે તારતમ્યતા થાય છે, શુદ્ધતા અશુદ્ધતા શુદ્ધતા અશુદ્ધતા આવું, એનું નામ ગુણસ્થાન છે. ને જ્ઞાન ગુણની પર્યાયને ગુણસ્થાનમાં લઈ લીધી. કોઈ જીવનું જ્ઞાન વધી જાય તો એના ગુણસ્થાન થોડા વધી જાય એવું નથી, પણ શ્રદ્ધા અને ચારિત્રમાં જો નિર્મળતા પ્રગટ થાય તો નિશ્ચિત રૂપે ગુણસ્થાનમાં આરોહણ થાય અને ગુણસ્થાનમાં ઉપર એ ગમન થાય. અને એટલા માટે આ શ્રદ્ધા અને ચારિત્ર ગુણ કહ્યા. અને આગળ શબ્દ વાપર્યો મોહ તથા યોગના નિમિત્ત થી. આ જે 14 ગુણસ્થાન છે એ 14 ગુણસ્થાનના નામ પહેલા આપણે લઈએ, એ નામ આ પ્રમાણે છે. સૌથી પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન, બીજું સાસાધન સમ્યક્ત્વ ગુણસ્થાન, ત્રીજું સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન, એનું બીજું નામ છે મિશ્ર ગુણસ્થાન, ચોથું અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન, પાંચમું દેશ વિરત સમ્યક્ત્વ ગુણસ્થાન, છઠ્ઠું પ્રમત્ત વિરત ગુણસ્થાન, સાતમું અપ્રમત્ત વિરત ગુણસ્થાન, આઠમું અપૂર્વકરણ ગુણસ્થાન, નવમું અનિવૃત્તિકરણ ગુણસ્થાન, દસમું સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન, અગિયારમું ઉપશાંત મોહ ગુણસ્થાન, બારમું ક્ષીણ મોહ ગુણસ્થાન, તેરમું સંયોગ કેવલી ગુણસ્થાન, ને 14મું અયોગ કેવલી ગુણસ્થાન. આ રીતે 14 ગુણસ્થાન છે, જેને સીધી સરળ ભાષામાં કહીએ તો મોક્ષ સુધી પહોંચવા માટેના 14 પગથિયા છે. ગુણસ્થાનના સંબંધમાં ઘણા જીવોને આ એક ભ્રાંતિ છે. જયારે એમને પૂછવામાં આવે કે આ તમે કયા ગુણસ્થાનમાં છો તો કેટલાય કોઈ એમ કે અમારો ગુણસ્થાનમાં નંબર ક્યાં લાગે, કારણ કે અમે તો આટલા પાપમાં પડેલા છીએ. પણ ચોખ્ખું બતાવ્યું એમાં કે મોહ તથા યોગના નિમિત્તથી થતી, એટલે જ્યાં મોહ છે અને જ્યાં યોગ છે એના નિમિત્તથી જે શ્રદ્ધા અને ચારિત્ર ગુણની પર્યાયમાં જે તારતમ્યરૂપ અવસ્થા થાય છે એ ગુણસ્થાન છે. તો જ્યાં પણ મોહ છે અને જ્યાં યોગ છે ત્યાં ગુણસ્થાન છે. ને નિગોધિયા જીવને પણ મોહ છે, ને નિગોધિયા જીવને પણ યોગ છે, અને એના નિમિત્તથી એને શ્રદ્ધા ગુણની પર્યાયમાં વિખ્યાતો છે, અને ચારિત્ર ગુણની પર્યાયમાં રાગદ્વેષ છે. એથી નિગોધિયો જીવ પણ ગુણસ્થાન વગરનો નથી, એને પણ ગુણસ્થાન છે. ગુણસ્થાન વિનાનો આ જગતમાં કોઈ સંસારી જીવ નથી. જીવ બે પ્રકારના છે, સંસારી અને મુક્ત. મુક્ત તો થયા સિદ્ધ ભગવાન, અને સંસારી થયા એક થી લઈને 14 ગુણસ્થાન વાળા બધા જીવે સંસારી. એટલે અરિહંત ભગવાન પણ સંસારીમાં આવી જાય. એટલે ઘણા પૂછે ને કે તમે સંસાર માંડ્યો કે નથી માંડ્યો, કે ના મેં તો સંસાર નથી માંડ્યો. અહીંયા કે છે કેવળ જ્ઞાની અરિહંત ભગવાન એ કોને છે સંસારમાં છે. કર્મ અને શરીર સહિત આત્માની અવસ્થાનું નામ સંસાર છે. અને અરિહંત ભગવાન એ જે ચાર અગાથી કર્મ છે સંસાર છે. એક થી લઈને ચૌદ ગુણસ્થાનમાં ઘણા બધા રહસ્ય સમજવા જેવા આવશે. એટલે કોણ આવે છે જાય છે નહીં જોતા આ ધ્યાન રાખજો, કારણ કે વિષય છૂટી ગયો તો પછી બીજી વાર નહીં થાય. એક થી લઈને ચૌદ ગુણસ્થાન જે આવશે એ જગ્યા પૂરી શીખી લેશે. એક થી ચૌદ ગુણસ્થાન આ જે છે ને ક્લાસ છે, પ્રવચન નથી. એટલે હજુ એવું કોઈને પૂછી પણ શકું, પ્રવચનમાં ન પૂછાય. એટલે ક્લાસ સમજો, એટલે મને થોડી રાહત રહે. તો પહેલા મિથ્યાત્વ ગુણસ્થાન થી અયોગી કેવળી ગુણસ્થાન આ ચૌદ ગુણસ્થાનની યાત્રા. જેમ કહ્યું કે કોઈ પણ સંસારી જે ગુણસ્થાન વિનાનો નથી. હજી તો બહુ વાર છે, પહેલેથી કહ્યું છે કે હજુ તો એક એક થી ઓપરેશન ચાલુ થાય છે. મિથ્યાત્વ ગુણસ્થાન જે છે હજી એનું ઓપરેશન નથી. કે પહેલા તો બધા જીવ સંસારમાં છે અને ગુણસ્થાન છે, ને પહેલા ખબર પડવી જોઈએ કે ગુણસ્થાન નો જે ક્રમ છે એ નીચેથી ઉપર છે. તેના તો કેટલાય ખબર નથી. એટલે એક મારા સાહેબનું પ્રવચન ચાલતું હતું મુંબઈમાં, અને મારા સાહેબે પ્રશ્ન કર્યો કે બોલો તમને ખબર છે તમારું ગુણસ્થાન કયું છે? એટલે કોઈ જવાબ ન આપ્યો, પણ એક વ્યક્તિ એવી હોશિયાર હતી એને જવાબ આપ્યો કે મહારાજ સાહેબ અમને તો અમારા ગુણસ્થાનની કઈ ખબર નથી કેટલામું હશે, પણ એટલી ખબર છે કે તમારો પહેલો નંબર હશે પહેલા ગુણસ્થાનમાં, નંબર વન ટોપ ઉપર હે. કારણ કે માતા નંબર વન એટલે ટોપ, પણ એટલે આનો ક્રમ પહેલા કહી દીધો કે એક એટલે નીચેથી છે અને ચૌદ એ ઉપર છે. આ રીતે ક્રમ છે, એક બે ત્રણ ચારથી એક ઉપર ચૌદ બુદ્ધ છે એનું ટોપ. ને મિથ્યાત્વ ગુણસ્થાનમાં પણ ઘણા બધા જીવો છે, અનંત જીવો છે. અનંત જીવોની દશા મિથ્યાત્વ ગુણસ્થાનમાં કહેવાય, પણ એમાં છે ભેદ કેટલાય છે, અનંત ભેદો છે. અનંત જીવોની પોતપોતાની દશા છે. એક વિદ્યાર્થી એવો છે કે જેને આજે દસમા ધોરણમાં એડમિશન મળ્યું છે. હવે એ વિદ્યાર્થી દસમા ધોરણમાં થઈ ગયો, એડમિશન મળી ગયું, અને બીજો વિદ્યાર્થી એવો છે કે જેને દસમાની પરીક્ષા આપી દીધી છે પણ પરિણામ નથી આવ્યું. તો એ પણ દસમા ધોરણનો જ વિદ્યાર્થી છે, પણ બંને દસમા ધોરણના વિદ્યાર્થીમાં કેટલો ફરક છે કે એકે આખું વર્ષ ભણવાનું વાંચવાનું અને પરીક્ષા આપવાની અને પતિ એ બહાર નીકળશે અને એક નીકળવાની તૈયારીમાં છે, ખાલી પરિણામની વાત. એવી રીતે મિથ્યા દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિમાં ફરક છે, કેવા એક જ ધોરણના એક જ કક્ષાના એ મિથ્યાત્વ ગુણસ્થાનના છે. એટલાય જીવ એવા છે કે જે અત્યારે મિથ્યાત્વ ગુણસ્થાનમાં છે અને અનંત કાળ સુધી મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહેવાના છે. કેટલાય જીવ એવા છે કે અત્યારે મિથ્યાત્વ ગુણસ્થાનમાં છે અને આગળ જઈને નિકટ કાળમાં ભગવાન થવાના છે. એ પણ એટલું સૂક્ષ્મ સ્વરૂપ છે કે એક વ્યક્તિને તમે દેખ્યો એ પાપ કરે છે. જેમ સીન ને પર્યાયમાં મહાવીર ભગવાન ના જીવ ને ઉપદેશ મળ્યો એની પેલા તો માર્ગ સાધુ હતું ને, પણ પરિણામ પલટાઈ ગયા, ભાવ બદલાઈ ગયા. એક વ્યક્તિના માટે તમે ધારણા બાંધી લીધી કે રસ્તા પરથી જતા હતા અને માર્ગ ની દુકાન પર બેઠેલાને તમે દેખીને એક ધારણા બાંધી કેવો પાપી. હારી ધારણા આપણે બાંધી દઈએ છે કોઈને પણ જોઈએ આ પાપી છે, એને એ દ્રષ્ટિએ જોઈએ છે. એ વ્યક્તિનું જીવન તમારાથી અલગ થતા થોડીક વાર પછી કોઈને યોગ એવો આવ્યો કે જીવન પલટાઈ ગયું, જીવન પલટાઈ ગયું ને એનું મરણ થયું, એનું અહીંથી મરણ થયું અને એવા મંદ કસાય એવા ભદ્ર પરિણામ થયા કે એ જીવ આવતા ભાવમાં વિવેક ક્ષેત્રમાં જન્મ અહીંથી મરીને અને નવમા વર્ષે એ જીવને કેવળ જ્ઞાન થયું અને 10 વર્ષ પછી તમે અહીંયા પાછા મંદિરમાં આવતા હતા અને મંદિરમાં આવ્યા અને તમારી ધારણામાં એમ છે કે પેલો જોને માસ વેચવાવાળો કેવો પાપી, એ માસ વેચવાવાળો કેવો પાપી છે. આવા પાપી દુનિયામાં હોય પણ છોડો, નમો હરિયંતાન, પણ તમે એને જ પગે લાગો છો, એ હરિયન થઈ ગયા છે. અને આવી રીતે હરિયન થવા વાળા 123 જીવો છે, 123 આ પંચમ કાળમાં જે નિયમથી કેવળ જ્ઞાન પામવાના છે, અહીંથી મળીને વિજય ક્ષેત્ર જન્મ લઈને 9મા વર્ષે કેવળી શકે. ને આ પંચમ કાળ 21,000 વર્ષનો છે. 21,000 વર્ષના પંચમ કાળમાં ના 7 ટુકડા કરવામાં આવે તો 3,000 વર્ષના ટુકડા થયા હતા. તો પહેલા 3,000 વર્ષના ટુકડામાં 64 જીવ અહીંથી વિદેશ ક્ષેત્ર જશે, જન્મ લેશે, 9મા વર્ષે જીવન જ્ઞાન પામશે અને 1 કરોડ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂરું કરી મોક્ષ થશે. એક 9 વર્ષનો છોકરો જેમ કેવળ જ્ઞાની લોકાલોક જણાય છે, હરિયન ભગવાન થઈ ગયા અને જે આપણે નફરત કરીએ બીજોને કેવા કેવા પાપી હોય છે એનું તો હિત થઈ ગયું, પણ આપણું એ ધારણા બાંધી એના કારણે અહિત થાય છે. એટલે ત્યાં જ કહો કે મારે કોઈ મતલબ નહીં. જે વ્યક્તિને તમે રજની સામે દેખી આપણી ક્ષણે તમને ખબર નથી એનું શું થયું. આ 64 જીવ પહેલા 3,000 વર્ષમાં, બીજા 3,000 વર્ષમાં 32, ત્રીજામાં 12, ચોથામાં 8, પાંચમાં 4, છઠ્ઠામાં 2 અને 7મા 3,000 વર્ષમાં 1. આ કુલ 64, 32, 12, 8, 4, 2 અને 1 ટોટલ નો કદમ નીકળ્યો છે 123 જીવ. આ રીતે મોક્ષે જવાના છે, અહીંથી વિજય ક્ષેત્ર જન્મ. એટલા માટે જે જીવ અત્યારે મિથ્યાત્વ ગુણસ્થાનમાં છે, આ કોણ જીવ ખબર છે? મિથ્યા દ્રષ્ટિ જીવ, તમને કૃષિ નહીં. આ મિથ્યા દ્રષ્ટિ જીવ વિજય ક્ષેત્ર જન્મે છે અહીંથી મરીને, એ જીવની આ વાત છે. એટલા માટે આના ઉપરથી પહેલું એ સમજવાનું કે કોઈ પણ જીવને વર્તમાન પર્યાયમાં રહેલા દોષને લઈને એના સંબંધમાં પોતે ધારણાઓ બાંધવી નહીં. મિથ્યાત્વનો અર્થ જ એ છે કે ખોટી માન્યતા. આ પહેલા ગુણસ્થાનમાં કોણ છે? આપણને એમ લાગે કે નિગોદિયા જીવને પણ મિથ્યાત્વ હોય, એને શું મિથ્યાત્વ? એ જે જન્મ થયો, મરણ થયું, જન્મ થયો, મરણ થયું, એમાં મિથ્યાત્વનો ભાવ છે. 4 ગતિ છે, જેમાં 4 આયુ છે ને, દેવ આયુ, મનુષ્યાયુ, તિર્યંચાયુ અને નરકાયુ. આજે 4 ગતિ આ જે છે એમાં એ 2 તો બંધની અપેક્ષાએ શુભ છે અને 2 અશુભ છે, અને ઉદયની અપેક્ષાએ 3 શુભ છે અને 1 અશુભ છે. આટલું ગ્રહસ્થ સમજી લો. તો મિથ્યા તો ગુણસ્તારમાં સંસારી જીવોને કેવી સ્થિતિ વર્તે સમજાય. દેવ અને મનુષ્ય થવા ઈચ્છે છે જીવો, એટલે આને શુભ કહી. અને તિર્યંત અને નરક આ ગતિમાં જવા કોઈ ઈચ્છતા નથી, આને અશુભ થી બંધની અપેક્ષા છે. બંધન નથી માનતા અહીંયા, આવા કર્મ બંધાય કે અહીંયા તિર્યંતમાં અને નરકમાં જવું પડે એવું બંધન નથી. સ્વર્ગ ને મનુષ્ય બંધની અપેક્ષા એ બે શુભ છે, બે અશુભ છે. ઉદયની અપેક્ષા એ ત્રણ શુભ છે અને એક અશુભ છે. એટલે આનો રહસ્ય આનો આ છે કે દેવ ગતિમાં જવા ઈચ્છે છે અને ત્યાં જઈને જીવવા પણ ઈચ્છે છે. મનુષ્ય ગતિમાં જવા ઈચ્છે છે અને ત્યાં જઈને જીવવા પણ ઈચ્છે છે. તેરિયંત ગતિમાં જવા નથી ઈચ્છતો, ગયા પછી મરવા નથી ઈચ્છતો. કોને કૂતરામાં જન્મ લેવો છે, કોને બિલાડીમાં જન્મ લેવો છે? ના નથી લેવો, પણ બિલાડી બન્યા પછી લાકડી મારે તો ભાગે છે ને, મરવું નથી, જીવવું છે. આ તિર્યંતની ગતિ આ એક અલગ પ્રકારની છે. નારકી રૂપે કોઈ થવાય નથી માંગતો અને નારકી થયા પછી એમાં જીવવાય નથી માંગતો. દરેક નારકી દરેક સમયે ઈચ્છે છે કે હું અહીંથી મળું. મરવાનો ભાવ છે નારકીઓને, જીવવું નથી. અને એ રહસ્ય છે કે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિમાં ત્રણ ગતિના જીવ આવે છે. દેહ આવે છે, મનુષ્ય છે અને તિર્યંત છે, નારકી નથી. કારણ કે ભગવાનની દિવ્ય ધ્વનિમાં જીવન જીવવાની કળા શીખવાડવામાં આવે છે. અને એને જીવવું જ નથી, એને હવે જીવન જીવવાની કળાથી શું લાભ છે? નારકીઓને આપવાનું થતું જ નથી. એ દેવ મનુષ્ય અને તિર્યંત ત્રણ ગતિના જીવ આવે છે, જ્યાં જીવવાનો ભાવ છે આ દેહમાં. પણ નારકીને આ શરીરને છોડવાની ઈચ્છા થાય છે ને કે હું આ શરીરને છોડી દઉં છોડી દઉં. નારકીને તો ઈચ્છા તો નહીં હોય, આ શરીરમાં હું પણ નહીં હોય, કારણ કે છોડવા માંગે. હું પણ એટલું તીવ્ર પડ્યું છે એટલે છોડવા માંગે. એમ માને છે કે આ મારું છે અને આ મને પીડા પહોંચાડે છે, મારું પીડા પહોંચાડે છે, મારું માનીને એનાથી છૂટવા માંગે છે. મારા પણ નથી, મારા પણ તો છે. એટલે એવું નથી કે મિત્રમાં જ મારા પણ હોય, શત્રુમાં પણ મારા પણ છે. આપણે કે રાખવાનો મિત્ર છે, આ મારો મિત્ર, આ મારો મિત્ર અને આ ક્યાં શત્રુ છે? કોનો? મારો શત્રુ છે. શત્રુમાં પણ મોહનો ભાવ હોય છે. શરીર પ્રત્યે શત્રુતા તો છે નારકીને, પણ એમાંય હું પણ છે કે આ મારું શરીર, એના ઉપર દ્વેષનો ભાવ થઈ ગયો. મિથ્યાત્વ ગુણસ્થાનમાં જે જીવો છે એ મિથ્યાત્વ ભાવથી પીડિત છે. પછી સ્ટોરી તમે સાંભળી હશે કે રાજાના મરણના સમયે કોઈ જ્ઞાની સંતે કહી દીધું હતું કે 8 દિવસ પછી તમે મરવાના છો અને તમારા ઘરે ટોયલેટમાં લાલ કિલ્લો બનવાના છો. અને રાજાએ પોતાના 4 દીકરાને બોલાવી લીધા અને કહી દીધું કે હું જેવું અહીંથી મરું અને ત્યાં જન્મું મહેલમાં લાલ કિલ્લા તરીકે, મને મારી નાખશે, મારે એમાં જીવવું નથી. 8 દિવસની વાર છે, 8 દિવસ પછી મોત છે. એક સંતે મને કહી દીધું કે રાજાને મરવાની તૈયારી હતી. મરવાની તૈયારી, રાજાની બાજુમાં એક દીકરો નહોતો, 4 ટોયલેટમાં હતા મોતના સમયે. જેવા આવે એવા પાપાને ઉડાઈ દઈએ. અને જેમાં પાપાનો ત્યાં જન્મ થયો કીડા તરીકે લાલ પીરો બન્યો, એક લાકડી મારી તો કીડો ઉછળી ગયો, પકડવા નહીં આવ્યો. બીજા દીકરાએ લાકડી મારી, પકડવા નહીં આવ્યો. ત્રીજા દીકરાએ, કોઈ દીકરા મારે નથી છે, કઈ કીડો ઉછળી જાય. એ કીડો એમ કે છે, મને મારો નહીં, મારે જીવવું છે, હું કીડો છું, અત્યારે મારું છું. એ રાજાના શરીરમાં આત્મા હતો ત્યારે રાજાના શરીરમાં જે મોહનો ભાવ હતો એ જ મોહનો ભાવ ટ્રાન્સફર થઈ ગયો કીડાના શરીર. એટલા માટે આ બધા સૂક્ષ્મ રહસ્ય છે. તમને એમ લાગે કે આ જે છે આમ છે, અહીંયા કે અહીંયા તમે છો, અને અહીંયા તમારા દીકરા છે. હવે તમને તમારા આ દીકરા જે છે એ દીકરા પ્રત્યે જે પ્રેમ છે એ દીકરાના કારણે નથી, દીકરો સારો છે એટલે નથી. આ જે પ્રેમનો ભાવ છે એ આ ભવ ભવથી જે રાગનો ભાવ અને ભવનો ભાવ આવ્યો હતો એ અહીંથી આવ્યો છે. આ અહીંથી અહીંથી નથી આવ્યો અને એના કારણે અહીંયા જેટલો દીકરા પ્રત્યે મોહનો ભાવ હતો આવતા ભુવા મરીને સુવર તરીકે જન્મ. તો એ સુવરના જે બચ્ચા છે એમાં પણ કેટલો જ પ્રેમ થાય છે જેટલો આ દીકરા ઉપર હતો. કારણ કે એને દીકરાથી કે દીકરીથી કે એનાથી મતલબ નથી ને, મતલબ છે કે પૂરો ભૌતિક કેવા સંસ્કાર ને કેવા ભાવો કેરી ફોરવર્ડ કરીને આવ્યો છે. એટલે નિત્યાત્મનો ભાવ, ખોટી માન્યતાનો ભાવ, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં જઈ શકતું નથી. પણ માનવું કે આ એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ગયું આનું નામ નિત્યાત્મ. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં જતું નથી. કૃપાળુ દેવ કહે છે કે એક કણકલાના બે ટુકડા કરવાની શક્તિ મારામાં નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનિયે સ્વામી કહેતા, આ હાથને ઊંચો હું કરતો નથી. લાકડી રાખતા પોતાની પાસે જાદુ લાકડી કહેવાતી કે આ ઊંચી કરે છે, આને હું ઊંચી કરતો નથી. અને કુંભાર વડે માટલું બનતું નથી. એ સ્વરૂપ એટલું સૂક્ષ્મ છે કારણ કે વિતરાગી પરમાત્માની વાણીમાં કહ્યું કે કોઈ પણ કાર્ય થાય ત્યારે કાર્યનો કરનારો એને કહેવાય એ કાર્ય રૂપે પરિણમે. એટલે સમયસારમાં કહ્યું ય પરિણમતી સ કરતા, જે કાર્ય રૂપે પરિણમે એ કાર્યનો કરતા છે. એ કાર્ય રૂપે પરિણમતું નથી એ કાર્યનો કરતા પણ નથી. હવે કુંભાર છે એ કુંભાર માટલું નથી બની ગયો. કુંભાર માટલા રૂપે પરિણમી જાય તો એમ કહેવાય કે કુંભારે માટલું બન્યું. પણ માટી પોતે માટલા રૂપે પરિણમી છે. માટીએ પોતે પોતાનું બલિદાન આપ્યું છે, પોતાની જાન આપી દીધી છે એ માટલું બનવા માટે. એ ગરમ ગરમ આગમાં માટી પોતે શેકાણી છે, કુંભાર નથી શેકાણો. એટલે ઘાટી એનો કરનારો છે કુંભાર નહીં. કારણ કે પરિણમી નથી ગયું. કાર્ય જે છે એનાથી એક જ દેન છે, દસ રોટલી બને છે તો દસે દસ રોટલી એક જથી કેમ નથી બનતી? કોઈ ગોળ બની, કોઈ થોડી લંબગોળ બની, કોઈ નાની બની, કોઈ મોટી બની, કોઈ સારી બની, કોઈ સરેલી બની, એ તો નિમિત્ત ઉપર આરોપ નાખવા વાળી વૃત્તિ છે. એટલા માટે એમ લાગે કે દસ રોટલી બની હતી. અને કોઈ પૂછ્યું પહેલી રોટલી કોને બનાવી? મેં બનાવી. બીજી કે હું બનાવું છું. ત્રીજી કે મેં જ બનાવી હતી. અને દસમી બની ગઈ કે આ કોને બનાવી? અરે એમાં એવું થયું નથી, મહેમાન આવ્યા હતા દરવાજે ખોલવા ગયા કે પડી એ મહેમાનના કારણે પડી, મારા કારણે કઈ નથી. અહીંયા કહે છે કે નવ પણ પોતાની ઉપાદાની યોગ્યતા અનુસાર આ કાર્ય થયું. અને એટલા માટે એક એક પરમાણુની સ્વતંત્રતા. આના માટે હું અમારો છે ને એટલો પ્રેક્ટિકલ દાખલો આપું. મુંબઈમાં અમારા સૌથી નજીકના સાધક છે અમારા કોર્ડિનેટર, મારા મિત્ર ચંદ્રાજભાઈ, એમના ઘરે જમવા માટે બેઠો. એ વખતે હું મુંબઈથી ઉમરાળા જતો દર ગુરુવારે. તો એવું થાય કે ટ્રેનમાં મારે યાત્રા કરવાની હોય, રાત્રે ટ્રેનમાં બેસું અને સવારે ઉમરાળા પહોંચું. બપોરે ગુરુવારે એમના ઘરે જમવાનું હતું. તો જમવા માટે આમ જે દાળ લીધી એક ટીપું જુકાર અને બાકીની ચમચીથી દાળ મોટા માટે પણ એક ટીપું પડી. તો એમણે કીધું મેથી લાવ, મેથી લાવ, આ લાવ, આમ લાવ, સાફ કરો. મેં કીધું ઉભા રહે પહેલા આ બધું સાફ પછી કરીએ. આ ટીપું અહીંયા કેમ પડ્યું? એનું કારણ છે કે જયારે હું ઉમરાળા સેવા માટે મુંબઈ થી નીકળતું વચ્ચે સુરત સ્ટેશન આવે છે 4 કલાક પછી, અને દર વખતે મારે એવું થાય કે સુરત આવે ત્યારે પેટ સાફ કરવા જવાનું થાય. એટલે મેં એમને કીધું કે જે પરમાણુ ને સુરત જવાનું હતું એ મોઢામાં ગયા, અને જે પરમાણુ ને ઉમરાળા જવાનું હતું, કપડા ઉમરાળા જોવાના એ અહીંયા પડ્યા. એને કરવું ન પડે, જે પરમાણુ ઉમરાળા જવાના હોય એ કુર્તા ઉપર જ પડે, એ મોઢામાં જાય કેવી રીતે? એટલી સ્વતંત્રતા કે આ જગતમાં હું કઈ કરનારો નથી. આ બધી એવી વ્યવસ્થા છે ત્યારે અસરતા ફાવે ત્યાં તા એક પરમાણુની સ્વતંત્રતા. એક પરમાણુ 5-5 લાખ રૂપિયા ખર્ચે છે, મળતી નથી ટિકિટ વિમાનની અમેરિકા આવવા માટેની. કેટલા લોકો વેઇટિંગમાં હતા, કેટલા વેઇટિંગમાં, અને એવું બન્યું લોકો કે 5 લાખ ખર્ચવા તૈયાર છું, ક્રિસમસના દિવસ તો ચાલે છે. અને એરપોર્ટ બેઠા હતા મુંબઈ, ત્યાં એક કીડી આવી, કીડી પેપર ઉપર દીધી, અને સીધી વિમાનમાં દાખલ થયા, વિમાન ની અંદર કીડી જતી, અને ન્યુયોર્કના એરપોર્ટ ઉપર ઉતર્યા અને ગાડીમાં બેઠા ત્યાં સુધી કીડી રહી ખરીદી. તો એ કીડી વગર રૂપિયે, વગર પાસપોર્ટે, વગર વિઝાએ અમેરિકા પહોંચી ગઈ, અને પેલા લોકો બેઠા છે ત્યાં રાહ જોઈને ક્યારે અમારો વારો આવે. આ તો જેને અમેરિકા જવાનું હોય તો પહોંચી જાય. આ બધી સ્વતંત્ર વ્યવસ્થા છે, આખું જગત આવું સ્વતંત્ર છે. અહીંયા અમેરિકાથી આ વખતે કેટલા ફોન આવતા હતા બધા સેન્ટરમાંથી, અક્ષોભાબેન મુકેશભાઈના તો કેટલા મહિનાઓથી ફોન આવતા, તમે આવો 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 આવો. મહેન્દ્રભાઈ પણ કે એટલી તૈયારી કરી છે, 8 મહિનાથી તૈયારી કરતા આવો આવો. મેં એમને વાત કરી કે એક બેનનો ફોન આવ્યો હતો, એમને વાત કરી કે બહુ ઈચ્છા કરે જલ્દી આવો જલ્દી આવો. મેં કીધું જો એમાં એવું છે કે મારી જે ફ્લાઇટની ટિકિટ છે ને એ ફ્લાઇટમાં હું બેસું, અને ક્યારેક એવું બને કે ફ્લાઇટ મોડી આવે હું વેલા પહોંચી જાઉં. તો કે કેમ તમારી ફ્લાઇટ 3 વાગ્યાની ઉપડવાની હતી, એની બદલે તમે 2 વાગ્યાવાળી ફ્લાઇટમાં આવી ગયા, અને તમારી 3 વાગ્યાવાળી મોડી પહોંચી, તમે કલાક પહેલા પહોંચી ગયા. એમ ને તો એમ નહીં, એ ફ્લાઇટમાં મારી ટિકિટ બુક કરી છે, એ જ ફ્લાઇટમાં બેસું અને ફ્લાઇટ મોડી આવે અને હું વેલા પહોંચી જા. આવું બને એ કેમ આવું બને કે ભારતથી હું નીકળ્યો, 1 કલાક થઈથી વિમાનમાં બેઠો તો નોન સ્ટોપ ફ્લાઇટ છે, 16 કલાકનો રસ્તો છે, તો 16 કલાક લાગે. હું 1 કલાકનો રસ્તો પાર કર્યો હતો અને ત્યાં જ તે હાર્ટ એટેક આવ્યો, શરીર છૂટી ગયું અને અમેરિકામાં જન્મ થયો. તો વિમાન આવ્યું મોડું અને હું પહોંચી ગયો વેલો. જયારે મારે પેલા પહોંચવાનું હોય તો આવું પણ થાય. આખી સ્વતંત્રતા છે કે આવા મારું કઈ નથી, આ સ્વરૂપ સમજો ને. કરછાથી અને આમ સારીમાં વાટકામાં નાખતા વ્યક્તિ પડી ગયું. કેમ તમારી ઈચ્છા હતી પાડવાની? તમારી તો નથી તો કેમ પડ્યું? હાથના દાણા એવી છે, 20 દાણા છે, આમ લીધા મોઢામાં મૂકવા ગયા એ પડી ગયો, 19 મોઢામાં ગયા એ નીચે પડ્યો, ઉપાડ્યા હતા 20 અને મોઢામાં ગયા 19. તમને લાવતા લોકો કેમ ન રૂપ આ એકને પડવા દીધો? પણ અજ્ઞાની એટલો ચાલાક છે કે સમાધાન કરી લે છે, 19-20 ચાલે સમાધાન કરે, પણ કરતા પણ પોતાની ઉપર. સમય દર્શન થવું એટલે આખું સ્વતંત્ર સ્વરૂપ છે, મારું કાંઈ નથી. પણ આ જગતના અંદર અત્યારે આ અસ્વતંત્રનો સિદ્ધાંત સમજવા માટે એવું સ્વરૂપ છે આ જગતનું. બધી જે વ્યવસ્થા ચાલે છે એ ઓટોમેટિક વ્યવસ્થા ચાલે છે, અને આજનો જે જમાનો છે યંગસ્ટરો માટે, હું તમને કહું છું 5-6 હજાર લોકો જે વેજીટેરિયન થયા, આજે અમે પ્રયાસ કરીએ છીએ બતાવવા માટે તમને મૂવી, એ 5-6 હજાર લોકો જે વેજીટેરિયન થયા એમાંથી 90% એવા છે યંગસ્ટર, જેની ઉંમર અમારા કરતા નાની છે, અને એ કઈ દેખાતો નથી જેની ઉંમર અમારા કરતા નાની છે. બધા વડીલો બેઠા, કારણ એનું એ છે, કારણ કે અમે એને વૈજ્ઞાનિક પદ્ધતિથી આ વાત સમજાવી. એને એમ ના કહી કે રત્નકરણ શ્રાવકાચારમાં લખ્યું છે તું રાત્રિ ભોજન છોડી દે, માનવાનું નથી. એને એમ કીધું કે રાત્રિના કાળે સૂર્યપ્રકાશની એબસન્ટમાં વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને શરીરમાં જે ખોરાક ગયો એને પચવા માટે ઓક્સિજન જેટલો જોઈએ એટલો રાત્રે મળતો નથી, અપચો થાય છે. અને જયારે ખોરાક અપચો થાય ત્યારે કબજિયાત થાય, કબજિયાત થાય તો સિદ્ધ તમને અસર અહીંયા વિચારોને થાય. ત્યારે કબજિયાત થઈ ગયું તો માથું બહુ દુખે, એ શરીરની માટે નહીં પણ વિચારો આત્મામાં સ્થિર ન રહી શકે. બીજા જીવની રક્ષાની વાત સેકન્ડરી લેવલ ઉપર હતી, એના પોતાની આત્મ સાધનામાં એ રાત્રિ ભોજન બાધક બને છે, એટલા માટે રાત્રિ ભોજન ન કરો. પહેલું કારણ પોતાના આત્માની સાધના હતી. એવી રીતે દરેકે દરેક કારણમાં કે પોતે પોતાના આત્મા માટેનું કારણ હતું. માસ ખાઈને બીજા જીવોની રક્ષા હિંસા થાય છે અને ન ખાઈને રક્ષા થાય છે સેકન્ડરી લેવલની વાત છે, પણ એ ખાઈને પોતાના પરિણામોમાં એવી વિકૃતિ આવે છે એ પહેલું કારણ છે. અને એટલા માટે આવું અભક્ય ભક્ષણ ન કરો. બટાકા તમે નહીં ખાઓ પણ ગવાર ખાઓ, વટાણા ખાઓ, આવું કેમ? બે માંથી છે, બે વનસ્પતિ છે. ગાજર ન ખાઓ, મૂળા ન ખાઓ. કાર પછી એ બતાવ્યું, તમે જયારે ભીંડા ખાવ છો, ગવાર ખાવ છો, તો ગવારનો છોડ ને ભીંડાનો છોડ આખો આમ જમીનમાંથી કાઢી નથી નાખતા. એના ઝાડને તો જીવન રેવા દો છો, એનું તો જીવન રેવા દો છો, ખાલી એનો એક પાક તમે લીધો, ગવાર લીધી કે વટાણા લીધા, એનો પાક લીધો. પણ એ પ્લાન્ટ નું એક્ઝિસ્ટન્સ તો રેવા દીધું. જયારે બટાટા ગાજર મૂળામાં તો આખું જગતથી એને એક્ઝિસ્ટન્સ જ ન રહ્યું, મારી નાખ્યું. એટલે એના કરતા આ વનસ્પતિ બેટર છે કે જેમાં ખાલી પાક લઈને જ આપણું કામ થઈ જાય છે. એમ વિચાર કરી કરીને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જો એને બતાવવામાં આવે, છોકરાઓ માને છે. આઠ અને ચૌદશ કેમ પાડવાની? બધા આઠ અને ચૌદશ પાડવાનું કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રોમાં લખ્યું છે. કારણ ખબર, આઠ અને બદલે કોઈ બીજી તિથિ પાડી દો. કોઈ બીજી તિથિ પડાઈ જાય શું ફરક પડે? પાંચમ પાડી, છઠ પાડી, તેરસ પાડી લીધી કે નહીં? આઠમ અને ચૌદશ એની પાછળ પણ કારણ કે આઠમ અને ચૌદશ માં એનો સંબંધ ચંદ્રમા સાથે, ચંદ્રમાનો જે સંબંધ છે એ ચંદ્રમાનો સંબંધ પાણી સાથે. એટલે આઠમ ચૌદશ માં દરિયામાં જેવા તરંગો હોય એવા ભાતી ના દિવસો ના હોય, ઉછાળાઓ જેવા હોય એવા બાકીના દિવસોમાં ન હોય. અને આઠમ અને ચૌદશ ના દિન દરિયામાં ઉછાળા આવે છે, એમ આઠમ અને ચૌદશ માં આપણા શરીરમાં 70% થી વધારે પાણી અહીંયા પણ ઉછાળા આવે છે જેમ દરિયાના ઉછાળા આવે. અને અહીંયા ઓલરેડી ઉછાળા આટલા આવતા હોય છે અને લીલી વનસ્પતિ જેમાં પાણીની માત્રા વધારે છે એવી વનસ્પતિ ખાઈએ તો ઉછાળા આવતા હતા પેલા પાણીના, અને હજી પાણી વાળું ખાવું તો બીજા વધારે ઉછાળા. તો સિદ્ધિ વિચારોને અસર થશે અને પ્રાર્થનામાં બાધક બનશે. એટલા માટે આ બે દિવસે પાણી વાળી વનસ્પતિ ન ખાવ. ખાસ એનું કારણ આવતું પોતાના આત્માની સાધના, નહીં તો કોઈ પણ બીજો દિવસ નક્કી કરી શકતા હતા. અને ચંદ્રમાની સાથે એનો સંબંધ હતો. આજના છોકરાઓને શાસ્ત્રોના પ્રમાણથી નહીં પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી જો સમજાવવામાં આવે તો એનું પાલન કરી શકે છે. એટલા માટે આજનો જે યુગ છે એ ઓટોમેટિક યુગ છે. આજના યુગને ઓટોમેટિક યુગ કીધો. ઓટોમેટિક યુગની અંદર ધર્મને સમજવો અને સમજાવવો બહુ સહેલો છે. એને આ રીતે સમજો, રેલવે સ્ટેશન ઉપર એક વજન કરવાવાળું મશીન છે અને એક માણસ પણ વજનનો કાંટો લઈને બેઠો છે. તો લોકોની જે ભીડ છે કોની પાસે જાય છે? પેલા વજનનો કાંટો ઓટોમેટિક જે છે ને એની પાસે, આ માણસ પાસે નહીં જે કાંટો લઈને બેઠો હોય. કેમ? કારણ કે પેલો ઓટોમેટિક છે અને આ કોઈ કરે છે, કોઈ સંભાળે છે. આજનો જમાનો ઓટોમેટિક વ્યવસ્થા ઉપર વધારે ભરોસો મૂકે છે. અને વિચારી ભગવાન કહે છે આખું જગત ઓટોમેટિક છે, એટલે વધારે શ્રદ્ધા બીજી શકે એવો આકાર છે મિત્રાજી ભગવાનની વાણીમાં, કે ઓટોમેટિક વધારે વિશ્વસનીય છે. એનું કારણ છે કે વજનનો જે કાંટો છે જે ઓટોમેટિક છે, એવા તમે વજન કર્યું હોય તો એ વજન કરતા તે એની અંદર જેવો તમે એક રૂપિયાનો સિક્કો નાખ્યો એ પરથી અંદરથી બહાર આવી જાય વજનની, કે તમારું વજન આટલું, અને એની પાછળ એક વાક્યમાં તમારું ભવિષ્ય લખ્યું શું થવાનું છે. એ સાચું ન હોય તો ગોઠવી રાખ્યું હોય કે જેને જે રીતે જેના ભાગમાં જે આવ્યું એ જ્યોતિષ નથી, એ ભાગ છે કે કયું આપણા ભાગમાં આવ્યું છે. અને બીજી બાજુ પેલો માણસ બેઠો છે, માણસની પાસે કોઈ જવા તૈયાર નહીં, કેમ? કારણ કે એમાં ઈમાનદારી હોય પણ ખરી ને ન સમજો, આ મશીનમાં ઈમાનદારી છે. 10 જણાએ વજન કર્યું હોય તો 10 સિક્કા એ મશીનના પેટમાં હશે. આ માણસ લઈને જો કરતો હોય તો કોઈને ફ્રીમાં કરી દઈ કે ચલો 5 મારા ભાઈ બધા ફ્રીમાં, પછી 5 રૂપિયા લીધા, 5 નોકરીમાં થયું, 5 રૂપિયા આવ્યા, એ 2 પોતાના ખિસ્સામાં નાખ્યા, ઉપર 3 મોકલાવ્યા, બેઈમાની થાય. ઓટોમેટિક વ્યવસ્થામાં બેઈમાની નથી ચાલતી. અને ભગવાન કહે છે આ જગતને કોઈ ચલાવતું નથી, ઓટોમેટિક ચાલે છે. એટલે આ જગત વધારે વિશ્વસનીય છે કે ઓટોમેટિક. ખાસ વાત એ છે કે જેણે એ મશીનને ડોનેટ કર્યું એને પણ જો પોતાનું વજન કરવું હોય તો 1 રૂપિયો નાખવો પડે, એનું ન ચાલે. એવી રીતે વિકરાળી તત્વજ્ઞાનને શાસ્ત્રોને ડોનેટ કરનારા તીર્થંકર ભગવાન, એમનું પણ આ કુદરતની વ્યવસ્થામાં કંઈ ચાલતું નથી. જેટલા કર્મ બાકી હોય અહીંયા રહેવું પડે છે શરીરની સાથે. નિયમ એમના માટે પણ તે છે કે કર્મ બાકી છે તો હવે અહીંયા રોક. ઓટોમેટિક વ્યવસ્થામાં કોઈનું ન ચાલે, અને આ જમાનો ઓટોમેટિક વ્યવસ્થાનો. મિથ્યાસોના કારણે અજ્ઞાની એમ માને છે કે આ ભેદ મેં કર્યું. અને જેમ તમે ફિલિપિન્સની કાલે વાત કરી કે કૃપાળુદેવના એવા શિષ્યો એ ફિલિપિન્સની અંદર આત્મસિદ્ધિ શાસ્ત્રને ઇન્ડોનેશિયાની અંદર મસ્જિદ ઇસ્તિકલાલ, કે એક સમયે મક્કા અને મદીના પછી એનો નંબર હતો, સાઉથ ઇસ્ટ એશિયામાં એ 3rd નંબરની મસ્જિદ હતી એશિયાની, એમાં જયારે આત્મસિદ્ધિ શાસ્ત્ર લીધે એમણે પણ સ્વીકાર કર્યો. કારણ કે આમાં કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ ક્યાંય પણ પક્ષપાત વગર, કોઈની નિંદા કર્યા વગર, કોઈની ટીકા નથી કરી. આપણે વ્યક્તિને મુખ્ય કરી દીધા એટલે પણ એનું જે સ્વરૂપ જે બતાવ્યું એમાં કોઈના માટે કંઈ ખરાબ નથી કર્યું. તમે આ 143 ગાથામાં વાંચો અને એ જ બતાવો એક વાક્ય કે જેમાં લખ્યું હોય કે કોઈની ટીકા કરી હોય, કોઈની નિંદા કરી હોય, અને જેમણે કોઈની નિંદા નથી કરી. આખી દુનિયા તૈયાર છે, લાવો આમાં કોઈ દોષ કાઢવી જોઈએ. કારણ કે આપણી વૃત્તિ એવી થઈ ગઈ છે, આપણી વૃત્તિમાં જેવું પડ્યું છે. મને ઘટના યાદ આવી ફ્રાન્સની. ફ્રાન્સમાં એક ચિત્રકાર, એને ચિત્ર બનાવ્યું અને ચિત્ર બનાવી ત્યાં એ ચિત્ર રસ્તા ઉપર રાખ્યું અને નીચે ગેસ્ટ બુક રાખી અને કહ્યું કે આ ચિત્રમાં જેટલી કંઈ પણ ભૂલ હોય કે આમાં ગેસ્ટ બુકમાં લખો, વિઝિટર બુકમાં લખો. સવારના 8 વાગે ચિત્ર મૂક્યું હતું, 12 વાગ્યા સુધીમાં બુક આખી ભરાઈ ગઈ. કોઈ કે નાક વાંકું છે, કોઈ કે કાન આમ નથી, નાનો છે, મોટો છે, બધું એવું એવું લખી રાખી લોકો સુધીમાં તો ભરી મૂકી. બીજા દિવસે એ ચિત્રકારે એવું જ એક ચિત્ર બનાવ્યું અને મૂક્યું અને નીચે રંગ અને પીછી મૂકી અને કીધું આમાં જે ભૂલ હોય એને સુધારી નાખો. કોઈ ના બીજાના દોષને કહેવા હોય તો આપણને બહુ મીઠું લાગે છે, નિંદા કરીએ બહુ મીઠું લાગે છે. અને એ વિચાર નથી કરતા કે આનાથી મારું ગૌરવ બદલે. એ વખતે બહુ મીઠું લાગે એટલા માટે ક્યારે પણ કોઈની નિંદા થતી હોય એ નિંદા નતો કરવી નતો સાંભળવી, કર્તવ્યથી કર્તવ્ય મારામાં નથી કરવી. અને તમે એના ભાગીદાર બને, તમારાથી સારું કામ તો નથી કરતું, પણ જે મહાપુરુષે આવું વર્ણન કર્યું કે મસ્જિદ ના અંદર અમે સુરાબાયા ની અંદર સેકન્ડ નંબરનું જે ચર્ચ છે માવાર સાવરકર આત્મસિદ્ધિ શાસ્ત્રીમાં 2500 લોકો ચર્ચમાં પ્રવચન સાંભળતા હોય, ક્યાં સ્થાપના થઈ 2500 જણા રવિવારે, અને 2500 જણા રવિવારે પ્રવચનમાં સાંભળવા માટે બેસે પણ આખો ત્યાંનું પ્રવચન ઓલ એનું પૂરપૂર થઈ જાય, એટલા માટે 5 શિફ્ટમાં લોકો ત્યાં પ્રવચન સાંભળવા જાય, 2500 લોકોની લાઈન બહાર લાગેલી હોય, અને રોજના રવિવારે એવી રીતે 12000 લોકો સાંભળે. એમણે જયારે કીધું આ ખરેખર આમાં કોઈ પક્ષપાત નથી, આ તો એવી સરસ વાત કહી કે બસ પોતાને ઓળખો અને બીજાને જજ કરવા નથી, કેટલી સરસ વાત કહી દીધી. પણ માણસ એ બીજાની ભૂલોને શોધવા માટે પોતે જજ બને છે અને પોતાની ભૂલોને ઢાંકવા માટે વકીલ બને છે. બહુ હોશિયાર છે, કૃપાળુ દે કે છે, અમારી પાસે સમય જ નથી, 33 વર્ષ ને 5 મહિનાનું આયુષ્ય હતું. ખાલી 33 વર્ષ ને 5 મહિનામાં એવું કામ થઈ ગયું. આ તો સંજોગની વાત એવી કે આ મિશન જે પ્રારંભ થયું ને એ મિશન પણ 25 ડિસેમ્બર 2014 ના પ્રારંભ થયું. સહેજ એવો દિવસ ગોઠવાય ગયો 25 ડિસેમ્બર 2014, કૃપાળુદેવના 33 વર્ષ 5 મહિના હતા, આ શરીર ના પણ મિશન શરૂ થયું ત્યારે 33 વર્ષ 5 મહિના હતા, 25 ડિસેમ્બર 2014, 25 જુલાઈ 1981 થી લઈ લે. સહેજ એવો યોગ બન્યો અને આ જે છે એ જ્ઞાની મહાપુરુષની જે ભાવના હતી, આ જગતના જીવો પોતાના ઉપર ન દેખીને સુખી થઈ જાય છે અને પોતાને જેવો દેખે છે એવું આખા જગતમાં દેખે છે, જેવું પોતાનામાં દેખે એવું જગતમાં દેખે છે. દેખાતે શું, જેવી પોતાની દ્રષ્ટિ હશે એવું દેખાશે, દ્રષ્ટિ પલટવાની જરૂર છે, દ્રષ્ટિ નહીં. મને એક ઘટના યાદ આવે, જે મિત્ર હતા એક મિત્ર પાસે ગાય હતી અને ગાય 15 લિટર દૂધ આપતી હતી, તો એને એના મિત્રને કીધું તારી ગાય 15 લિટર દૂધ આપે છે, બની શકે તો મને આપી દે ને. એટલે સારું આપી, આ ગાય તારી ગાય આપી દીધી અને કે કેટલું દૂધ આપે છે 15 લિટર, કે સારું ઘરે લઈ ગયા, ઘરે લઈ ગયા 10 લિટર ને 5 લિટર ને 2 લિટર ને દૂધ આપવાનું બંધ થતું. આને એના મિત્ર ને કીધું તો પેલું તો 15 લિટર દૂધ આપે છે, તું 15 લિટર દૂધ આપે છે એમ કેતો તો આ 15 લિટર દૂધ આપતી જ નથી, આ દૂધ આપવાનું બંધ કરી દીધું, એટલે તું શું ખવડાવે છે, હું સૂકું ઘાસ, એટલે તું પેલો કે હું તો લીલું ઘાસ ખવડાવતો હતો એ તો દૂધ આપે ને, તું સૂકું ઘાસ ખવડાવે દૂધ ક્યાંથી આપે. આને કીધું મારી પાસે સૂકું ઘાસ ખરીદવાના પૈસા નથી, તારી પાસે સૂકું ઘાસ ખરીદવાના પૈસા નથી ચિંતા છો, તારી પાસે ગ્રીન કલરના ચશ્મા ખરીદવાના પૈસા છે કે નહીં, ગ્રીન કલરના ચશ્મા છે ત્યારે ગાયની આંખ ઉપર બાંધી દેવાના, જયારે ઘાસ ખાય છે ગાય એમ થાય લીલું ઘાસ, અને ખરેખર ખાય છે 2 લિટર 5 લિટર 10 લિટર દૂધ આપવાનું ચાલુ કર્યું, ત્યારે ગાયને મારે દ્રષ્ટિ નથી કરીએ, દ્રષ્ટિને બદલી રાખી, એની નજર બદલી રાખી, બારમાં કઈ પરિવર્તન લાવવાની જરૂર નથી, પોતાની દ્રષ્ટિ બદલાય છે. એ ઘટના મને કોઈ સ્મરણમાં આવી, એક વ્યક્તિ બજારમાં જાય છે અને ત્યાં એને દેખાય છે કે પેલા આ શું કે મારા પપ્પા આટલા પ્રખ્યાત નતા અને પપ્પાનો ફોટો બજારમાં દુકાનમાં વેચાય, અને આમ જોયું તો પપ્પાનો ફોટો દુકાનમાં જોયો, નાનપણનો ફોટો, તો એને દુકાનદારને કીધું આના કેટલા, દુકાનદારે ભાવ કીધો તો એને ખરીદી દીધું, ઘરે લઈને આવ્યો પણ પોતાની પત્નીથી ડર લાગતો હતો કે પત્નીને હાથમાં ન આવી જાય, કારણ કે પત્ની ત્યારે પપ્પા જીવતા હતા ત્યારેથી જ કંટાળી ગઈ હતી કે ક્યારે જાય, અને પાછી જો પત્નીને ખબર પડશે કે હવે ત્યાં માન માન કરે ફોટો ક્યાં લાગે, પત્ની થી ઘણું છુપાવવાની કોશિશ કરી, પણ આ દુનિયામાં કોણ છુપાવી છે તું પત્ની થી? ખબર પડે છે. પણ આને શું કર્યું તો કે સુટકેસ ની અંદર પપ્પાનો ફોટો રાખ્યો. જયારે જયારે પપ્પાની યાદ આવે ત્યારે જોઈ લીધું, સુટકેસ પપ્પા તો મૂકી દે. એક વાર એની પત્ની ને ડાઉટ જોયે ત્યારે છૂપી રીતે જોયું આમાં કઈ કરતા. તરત પછી એ ફોટો જોતા હતા પતિ, અને તરત જ ત્યાં જઈને ખેંચી લીધો ફોટો અને કીધું આમ જોયું, અચ્છા તો તું આ ડાકણ ને મારાથી છુપાવતો હતો, તું આ ડાકણ ને મારાથી છુપાવતો હતો આટલા દિવસથી? તમને નહીં સમજાયું, કોઈને નહીં સમજાયું. એ ફોટો હતો જ નહીં, એ દર્પણ હતું. દર્પણમાં એને એમ લાગતું હતું કે આ પપ્પાનો નાનપણનો ફોટો છે, અને દર્પણ પોતાનો જ ચહેરો દેખાતો હતો, અને આ પત્ની ને પોતાનો જ ચહેરો દેખાતો હતો, અને જે ટાકણ આના ઉપરથી એ સહાર છે કે જે દેખાય છે સામે બીજું કઈ નહીં, તમે જેવા છો એવી દુનિયામાં દેખાય છે. દુનિયા દર્પણ છે, આપણે જેવા છીએ. એટલે મારે તમે જો જે માણસને ઝઘડા સ્વાળો સ્વભાવ એ ગમે ત્યાં ગોતી લે, ગમે એને નાનો ધક્કો લાગે તો એ ઝઘડો ચાલુ થઈ જાય, એનો સ્વભાવ જ એવો હોય. અને કોઈને એવું હોય કે આત્મી તારે વાસ્તવ્ય વાળો સ્વભાવ હોય તો બધે એવી રીતે અહીંયા એ કે છે મિથ્યાત્મ ગુણસ્થાનમાં દ્રષ્ટિની ભૂલ છે, મિથ્યાત્મ સંબંધિત ભૂલ થાય છે, ખોટું માનવું. બે દ્રવ્ય અલગ અલગ છે, બે દ્રવ્યને એક માન્યા ને એ ક્ષણમાં એવી વસ્તુમાં મારાપણાનો ભાવ થઈ ગયો, હુંપણાનો ભાવ થઈ ગયો, કરતાપણાનો ભાવ થઈ ગયો. જેવા કહ્યું કણકલાના બે ટુકડા કરવાની શક્તિ મારા પણ હતી. પહેલા દિવસે જયારે એ બધા ફિલિપિનો પાવર તેનું ચિત્ર જોયું ને આ વાક્ય સાંભળ્યું ત્યારે એમ સમજી ગયા એનો અર્થ એને કેવો લીધો. મેં કહે ને કૃપાળ દેવ કે છે કે એક કલાકના બે ટુકડા કરવાની શક્તિ મારામાં નથી, દેખાય છે જનસ કરી કેવું થઈ ગયું. એનો ભાવ ને સમજી શક્યા ત્યાં અકર્તા આત્મ સિદ્ધાંત બતાવે છે કે ફિઝિકલ માઇન્ડ ખરેખર એક ટુકડા એકના બે ટુકડા કેવી રીતે કરી શકતા હશે, આટલું શરીર ટુકડું થઈ ગયું છે એમ. પણ ભાવ જે હતો ત્યારે એને જાણે ત્યારે ખબર પડી, આપણે અત્યાર સુધી શબ્દોને પકડી લીધા છે એટલે કૃપાઓ બી ઓળખાણા નહીં. એ ભાવ જે ઓળખે એ આમાં હું કઈ કરી શકતો નથી, એનો ભાવ બહુ ઊંડો છે. આ પરમાણુમાં એક આ આંગળીને હું આમનો આમ નથી કરી શકતો, આ હાથને મેં ઊંચો નથી કરી શકતો. હાથને હું ઊંચો કરતો તો જેને પેરાલિસિસ થઈ ગયો એને પૂછો, એને તો વધારે ઈચ્છા થાય છે. પેલા હું હાથ ઊંચો કરું બધા થતો, ઈચ્છા કરવાથી નથી થતો, ઈચ્છા થાય અને ત્યારે હાથની યોગ્યતા એવી હોય કે ઉપર જાય ત્યારે અજ્ઞાની કર્તૃત્વ ભાવથી એમ માની લે છે કે મેં ઊંચો કરે, બાકી આની સ્વતંત્રતા છે. સ્વતંત્રતા અહીંયા પ્રવચન હોલમાં આવવાના ભાવથી શરીર પ્રવચન હોલમાં નથી આવ્યું, એ શરીરના પરમાણુની પણ એવી યોગ્યતા હતી કે આવ્યું છે. અને જયારે બેની યોગ્યતા અલગ અલગ થશે ત્યારે આત્મા જશે બીજા શરીરમાં, શરીર જશે સ્મશાનમાં. કોની ઈચ્છા છે કે આત્મ શરીર સ્મશાનમાં જાય? પણ જયારે શરીરને જવાનું હોય બીજી જગ્યાએ આખું સ્વરૂપ એટલું સૂક્ષ્મ છે. ચાર માણસો મરદાને લઈને સ્મશાનને નથી લઈ જતા, ત્રણ તો આવી ગયા છે, એક માર્ગામાંથી આવવાના હતા, રાહ જોઈએ છે. સવારના છ વાગે મરણ થયું, અગિયાર વાગ્યા સુધીમાં પહોંચવાના છે. અગિયાર વાગ્યા ગોઠવાઈ જાય બધું, આ રીતે કઈ તૈયારી નથી કરી. અગિયાર વાગે કોઈ આવવાનું છે, આવવાનું અગિયાર વાગે આવ્યા છે. ચાલો ઉપાડી લઈ જાય, એને ઉપાડી મરદાને લઈને જાય છે સમશાન. કે કેમ કે આ એક ભાઈ મોડા આવ્યા એટલે, એમ નહીં, એ મરદાને અગિયાર વાગે જવાનું હતું એટલે આ અગિયાર વાગે જ આવ્યા ભાઈ. આ ચાર માણસો લઈ જતા નથી પોતાની ઉપાદાનની યોગ્યતાથી જાય. આ જે દ્રવ્ય તો કે તો આજ સુધી તો અમે આમના મળગા ને જોયા નથી સંખ્યાને જતા હોય એ આ બધા કે ઉચકી લઈ જાય છે. આ કોણ છે? આ મળગા તો છે, કારણ કે ગુરુદેવશ્રી કહેતા જેને પોતાના આત્માને નથી ઓળખ્યો એ જીવતા હોવા છતાંય મળતા છે. કોઈ જાગૃતિ નથી, કઈ અવેરનેસ નથી, જીવે છે. આ તો જે થાક્યો છે ને થાક્યો છે એના માટે આચરણ છે. બસ હવે ખૂબ આવવા માંડી, બહુ ખાધું, અહીંયા અહીંયા આવી ગયું. બસ હવે મને આગ્રહ નહીં કરો, હવે આગ્રહ નહીં કરો. આમ જેમ કહી દે ને હવે અંદર મારે લાગે એવી રીતે એમ લાગે કે બહુ ભોગોને પૂછ્યા, બહુ ખ્યાતિ માટે 100% આવી ખ્યાતિ અને આટલા ઓળખે, 5000 ઓળખે, 5 લાખ ઓળખે, 5 કરોડ ઓળખે. આત્મા પ્રાણ એમ ન આવ્યું એટલો અંદરથી જયારે થાકેલો હોય છે ત્યારે પછી એને એમ થાય. એટલા માટે પછી સત્સંગની શોધ મારે છે, બીજું કઈ નથી. હવે સંગતિ પણ તમારે એવી શોધો છો, બધો એ સંગતિથી જાય. ચૈતન્યની ચર્ચા ન થતી હોય, યશુદ્ધાત્માના ગુણગામ ન ગવાતા હોય, બધો બહુ મહાપુણ્યના ઉદયથી આવા અવસર મળતા હોય છે. એટલા માટે મિથ્યાત્વની ભૂલના કારણે આ અનંત સંસારનું પરિભ્રમણ થયું છે. મિથ્યાત્વને ઝેર કીધું, મિથ્યાત્વનો અંશ પણ ખતરનાક છે, ઝેર છે. જ્યાં પણ શરીરમાં ગયો ત્યાં રહે છે એમાં હું બનાવવાનો ભાવ, જે પણ ક્રિયા થઈ એમાં કર્તૃત્વનો ભાવ કે આ હું કરું છું, હું કરું છું. એ રૂપે પરિણમે નહીં તો એનો કરનારો નહીં. ગુરુ જે છે એ શિષ્યને જ્ઞાન મળ્યું, શિષ્યને જ્ઞાન મળ્યું ત્યારે ગુરુ એ શિષ્ય રૂપે પલટાઈ નથી ગયા, પરિણામી નથી ગયા. એટલા માટે ગુરુ જે છે એ શિષ્યને જ્ઞાન આપવા માટે કરતા નથી, નિમિત્ત માત્ર છે. નિમિત્ત કેવા છે કે એને કર્યું નથી પણ હાજર હતા ત્યાં. અને કથન જે કરવામાં આવે એ કથન નિમિત્તની મુખ્યતાથી કરવામાં આવે. હંમેશા નિયમ છે, ક્યારે પણ એમ બોલવામાં ન આવે કે માટીએ માટલું બનાવ્યું. બોલવાનું આવે છે કુંભારે માટલું બનાવ્યું, એમને બોલવામાં સોનાથી લીટી બની એમ કે છે, સોનીએ લીટી બનાવી. એમને કહેવાય મને મારી યોગ્યતાથી જ્ઞાન મળ્યું છે, તમે તો કઈ આપ્યું જ નથી. એમ જ કહેવાય છે ગુરુજી આપનો ઘણો ઉપકાર, આપનાથી મને જ્ઞાન મળ્યું. તો કથન જે કરવામાં આવે નિમિત્તની મુખ્યતાથી કરવામાં આવે, ઉપાદાનથી નહીં. કારણ કે ઉપાદાનનું કથન કેમ નથી કરવું પડતું, કે માટીએ માટલું બનાવ્યું કેમ નથી બોલવું પડતું, કારણ કે એ તો દેખાય છે કે માટીથી માટલું બન્યું છે, એ બોલવાની શું જરૂર છે. પણ રમેશભાઈ હતા કે સુરેશભાઈ હતા, કયા ભાઈએ માટલું બનાવ્યું દેખાતું નથી, અને ન દેખાતું એ બોલવું પડે, દેખાતું એ બોલવાની જરૂર નથી. એટલે ઉપાદાન વાળું જે સ્વરૂપ છે દેખાય છે, અને નિમિત્ત વાળું જે છે એ દેખાતું નથી. જે દેખાય છે એને બોલવાની જરૂર શું છે? પછી કે સોનાથી જ લીટી બની છે, હવે બોલવાની જરૂર નથી કે સોનાએ લીટી બનાવી, સોની એ વેટી બનાવી, સોની કોણ થાય બોલવું પડશે. દીકરાનો જન્મ કેવો, દીકરાનો જન્મ છે, દીકરાના નામની આગળ આપણે આ બધા નામ લગાવીએ છીએ, પપ્પાના નામ જો બધા પપ્પાના નામ રીતે લાગે, દીકરાના નામ વાળો પપ્પાના નામ લાગે, મમ્મીના નામ નથી લગાડતા આપણે. કેમ? કારણ કે જે દેખાઈ રહ્યું કે કોના પેટમાંથી જન્મ છે, નીકળ્યો છે, એ કહેવાની એને શું જરૂર છે? જે નથી દેખ્યું દુનિયાએ એનું નામ લખવું પડે. પપ્પાનું લખાય, મમ્મી નથી લખાતું. જે ન દેખાવું હોય એ કેવું પડે, દેખાયું એ કહેવાની જરૂર નથી. ઉપાદાન વાળા કથન બોલવામાં નથી આવતા, નિમિત્ત વાળા બોલવામાં આવે. પપ્પા નિમિત્ત, એના નિમિત્ત નિમિત્ત વાળું કથન કરવામાં આવે છે. આવો જે સ્વરૂપ ને સિદ્ધાંત છે અકર્તાવાદનો, આ તો કાલે સાહેબનો પ્રશ્ન હતો, એટલા માટે આજે કીધું થોડો ખુલાસો થઈ જાય. મિથ્યાત્વના સંબંધમાં આવી ભ્રાંતિના કારણે આત્મા પરિવર્તન થયું છે, અને બે દ્રવ્ય સ્વતંત્ર છે. એક રૂમમાં એક કાચની દિવાલ વચ્ચે કરવામાં આવી, એક બાજુ રાખી સિંહને અને બીજી બાજુ બકરીને. સિંહ બકરીને દેખે પ્રેમ લાગે છે, હમણાં આ પકડી મારી નાખે અને પકડી જઈ ને દેખે એને એમ લાગે છે અરે બાપા હું હમણાં કરી જવા. પણ ખરેખર એ દિવાળી એવી મજબૂત છે કે ના તો સિંહ બકરીને મારવાનું ને બકરી સિંહથી મળવાની દિવાલ છે આવી તૂટે નહીં એવી. એવી રીતે બે દ્રવ્યની વચ્ચે અકર્તૃત્વવાદની અકર્તાવાદના સિદ્ધાંતની વજ્રની દિવાલ છે. કોઈ કોઈનું કંઈ કરતું નથી. અને એટલે કીધું કે તીર્થંકર જે છે તીર્થંકરના પુત્ર ક્યારે પણ તીર્થંકર થતા નથી. તીર્થંકરના દીકરા તીર્થંકર ન થાય નિયમ છે. તીર્થંકરના પુત્ર તીર્થંકર ન થાય, ચક્રવર્તીના પુત્ર ચક્રવર્તી ન થાય. કેમ આવું? કેમ કે એટલા માટે કે તીર્થંકર જે જીવ છે એમનું જે તીર્થંકર પ્રકૃતિનું પુણ્ય છે એ તીર્થંકરનો જીવ પણ પોતાના પુણ્યને પોતાના દીકરાને ન આપી શકે. તો આના ઉપરથી એ કે તમે જયારે દીકરાને મરતી વખતે કંઈ આપીને જાઓ તો એમ નહીં માનતા કે તમે આપ્યું. કારણ કે તીર્થંકરે કર્મ પોતાના દીકરાને નથી આપી શકતા તો તમે પણ દીકરાને આપતા. દીકરાને મળ્યું એના પોતાના કર્મથી મારા આપવાથી નહીં. મેં તો નશો ચડ્યો હોય કે મેં દીકરાને આટલું આપ્યું આટલું આપ્યું આટલું આપ્યું હું આપી જાઉં છું હું આપું છું હું આપું છું. એ તો ન આપો તો એટલે ચોક્કસ વાળો આવવાનો ક્યાં જશો? શું કરે? અને એનું કઈ દાનનું કઈ પુણ્ય બંધાય નહીં. બાપા દીકરાને આપી જાય છે. અકર્તાવાદનો સ્વભાવ કે કોઈને કઈ આપ્યું નથી, કોઈને લીધું નથી, કરી શકતો નથી. જે જે જીવની જેવી જેવી હોનહાર હોય એ જીવનો એ અનુસાર થાય. આ સહજ અકર્તાવાદ યોગ્યતા અનુસાર. ગુરુદેવ શ્રી ગાંધી સ્વામી ને એવું કર્યું કે એક વ્યક્તિએ ઘર સભામાં ચશ્મા ખેંચી લીધા અને કીધું કે અચ્છા એવું છે તો તમે બતાવો, ચલો વાંચીને બતાવો ચશ્મા વગર. તમે તો છો ને નિમિત્ત થી કાર્ય થતું નથી, ચશ્મા વગર વાંચીને બતાવો. ગુરુદેવ કે વર્તમાનમાં ઉપાદાનની યોગ્યતા જેવી છે ન વંચાય અને એટલે આ નિમિત્ત નથી. પણ એમ નથી કે નિમિત્ત નથી એટલે વંચાતું નથી. જો ઉપાદાન કર્મ છે જેવા પ્રકારના આગળના ગતિના એવા યોગ્યતા એવી દુઃખ રહેલી હોય ભાવ પણ જીવને અત્યારે એવા આવે અને કઈ કરવું ન પડે એને ભાવ પણ એવા આવે. એ ગુજરાતીનો કહેવાય છે ને કો મરવાની થાય ત્યારે વાઘરી વાળે જાય, મરવાની થાય ત્યારે જાય. એનું આયુષ્ય પૂરું થવાનું છે તેને વિચારે એવું આવે કે લાવો આ રસ્તેથી જાઓ. જેને અધોગતિમાં જવાનું એને મરતી વખતે વિચારે એવા પ્રકારના આવે. આખી જિંદગી બટાટા ખાધા હતા, મરતી વખતે કે બટાટાના વડા લાવો ને ભજીયા લાવો આ લાવો આગળ જવાનું છે એવું તો ભાવ પણ એવા જ આવે. એટલા માટે કર્તૃત્વનો બોધ હું કરું છું હું કરું છું. આ ખાલી સાધારણ વ્યક્તિની વાત નથી, મોટા મોટા વિદ્વાનો પણ આમાં ચપેટમાં આવી જાય. એક વિદ્યાર્થી છે જયપુરમાં ભણતા ત્યાં ઉઠ્યું, એક વિષય હતો જેના ઉપર નિબંધ લખવાનો હતો અકર્તાવાદ ઉપર અકર્તૃત્વ ઉપર કે હું કઈ કરતો નથી હું કઈ કરતો નથી. એને નિબંધ લખ્યો અને મારી બાજુમાં બેઠું હતું અને લખે 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 તો માથું ઉપર ન કરે એવી રીતે. આ શું કરે છે? એની લાઈફની સ્ટોરી લખે છે કે શું કરે છે? છૂટો નથી કોઈના ઉપર. 76 પાના લખી નાખે નાના નાના બસ આનો લુપ્ત મેં જો આજે બસ આના માઇનસમાં મળવાના છે. લખ્યું હશે બધું એવું તો ખબર પડી પછી જયારે રિઝલ્ટ આવ્યું એ છોકરાનો પહેલો નંબર આવી ગયો. આવો હોશિયાર નીકળ્યો પહેલો નંબર આવ્યો. એને સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યો કે આ ભાઈ મુજબ પહેલો નંબર આવ્યો છે. પણ પુરસ્કાર આખા પેલા છે એક સાહેબ હતા અમારા, એ સાહેબે એને કીધું કોને લખ્યું છે? હું તો લખતો કે ના મેં લખ્યું કે નકલ કરી કે ના ના મેં જ લખ્યું છે, કોઈના નકલ મેં લખ્યું. કેટલું બધું એને પૂછ્યું તો એ માનવા તૈયાર ન થયું કે મેં જ લખ્યું છે. પછી એને પુરસ્કાર આપી કે જા લઈ જા. આ પુરસ્કાર તો તું જીતી ગયો પણ અસલી પુરસ્કાર હારી ગયો. કારણ કે તું 76 પાનામાં એમ લખે છે હું કઈ કરી શકતો નથી, કરતો નથી, અને એમ કે મેં લખ્યું. તું લખી શકતો નથી, તું ખાલી જાણનારો છે. બોલતી વખતે લખતી વખતે એટલી જાગૃતિ એ કાર્ય રૂપે સર્જન એ એનો કરનારો છે. તમે પેનથી લખ્યું તો લખતી વખતે તમે એ કાર્ય જે લખાણનું થઈ ગયું છે ને એ સામે જે અક્ષર લખાઈ રહ્યા છે એના કરનારા તમે નથી. એનો લખનારો કોણ છે? એનો કરનારો કોણ? કરતા કોણ થયો? પેન નહીં, સાહેબ. અને સાહેબ પણ જે એનો કરતા બની એમાં એક ખાસ વાત સમજવાની કે જેટલા કેટલા અક્ષર આમ લખાણા એટલી જ સાહેબ એનો કરનાર છે. પાછળવાળી સાહેબ પણ કરનાર નથી. કારણ કે જે કાર્ય રૂપે પરિણામે એ એનો કરનારો છે. આ તો અને ત્યાં સુધી જે આમ માને છે કે હું કરું છું ત્યાં સુધી સંસાર છે. આટલાને આમ કરીને આમ કરીએ એનું કઈ કરી નથી. સારું સારું કીરો તો મેં કર્યો ને ખરાબ છે મને કરતો સાવ કરે છે. એક બાપાના 4 દીકરા છે તો એ પૂછ્યું તમારો પહેલો દીકરો શું કરે છે? તો કે એને અમેરિકા બનાવ્યો, એન્જિનિયર બનાવ્યો. બીજો કે લંડન બનાવ્યો, ડોક્ટર બનાવ્યો. ત્રીજો કે જપાનમાં ભણાવ્યો, એને સાયન્ટિસ્ટ બનાવ્યો. વાહ. અને ચોથો તો કે ભણ્યો નહીં. ત્રણ જે ભણ્યા એ ભણ્યા એમાં સારું છે. મેં ભણાવ્યા. અને ચોથા એમ નથી કીધું મેં ન ભણાવ્યો, એ ભણ્યો. ત્યારે એ યાદ નહીં આવ્યું કે ત્રણ ભણ્યા એ પણ એની યોગ્યતા હતી કે ભણી લીધું. મેં કઈ નથી. ત્યારે તમે એટલા હળવા થઈ જાવ છો કારણ કે કઈ પણ બોધ ન રહી કરતું છે. મિથ્યાત્વના અંદર એમાં તેને એક ભોગવવાનો ભાવ પણ પડ્યો છે. ચિંતકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોગવ કોઈનામાં કરવાના ભાવનું જોર હોય, કોઈને ભોગવવાના ભાવ પર જોર હોય. આ સંઘની પંચેન્દ્રિય જીવો છે ને એને કરવા ઉપર વધારે જોર હોય, ભોગવવા કરતા જોર. અને એ સિવાયના જીવો જે આ છે સંસારી અજ્ઞાની એને ભોગવવા ઉપર જોર હોય. કીડી મકોડા ખાલી ભોગવે છે, ભોગવવાનું છે. કરવાનો ભાવ વધારે આ પંચેન્દ્રિયમાં. એટલા માટે જો પોતે ભોગવવામાં એટલો રસ નથી, કરવામાં વધારે. ઘણી માતા બહેનો એવી હોય છે જેને એવી જાત જાતની વસ્તુ બનાવવામાં બહુ રસ હોય, ખાવામાં રસ નથી, ખવડાવવામાં રસ છે. રેસીપી ને બધું એવું બધું જાત જાતની રસ બધી બનાવે રસ છે કરવામાં. અને એમાં કસર તો ભાવ છે કે જો હું કેવું બનાવીને ખવડાવું છું. ને કોઈ એને પૂછે ને તમારી રેસીપી વાંધો તમે આપશો તો આપે નહીં, નહીં તો પછી યુનિક ન રહી છે. મારી સ્પેશિયાલિટી છે આવું કોઈ નથી આવતું. અને કદાચ રેસીપી બતાવી દે તો મીઠું અડધી ચમચી હોય તો 4 ચમચી કહી દે. એટલે બધી પેલા આ કર્તૃત્વનો ભાવ છે હું કઈ કરું. અને પતિને પણ એવું છે કે પત્ની માટે દાગીના પોતે બીટી એ ન ફેરતો હોય, પોતે એકે દાગીના ન ફેરતો પણ પત્નીને ફેરાવડાવું એના માટે કેટલાય દાગીના. એટલે કરવાનો ભાવ વધારે છે, ભોગવવાનો ઓછો. એટલા માટે આ બધા જ મિથ્યાત્વના સ્વરૂપે આ પહેલું ગુણસ્થાન મિથ્યાત્વ ગુણસ્થાન વર્તી જીવ પોતાને જે રૂપે માને. હવે જે છે આગળ બીજું અને ત્રીજું ગુણસ્થાન, આ બે ગુણસ્થાન એવા છે એ વચ્ચે ઉપરથી પડવા માટેના ગુણસ્થાન છે. અને સીધી રીતે એમ કહીએ પહેલા ગુણસ્થાનથી હવે જે યાત્રા શરૂ થાય એક નિયમ છે કે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થયા વિના કોઈ પણ જીવ પહેલા ગુણસ્થાનમાંથી બહાર નીકળે જ નહીં, એટલે ઉપર જાય નહીં ઉપરના ગુણસ્થાન. અને બીજા ગુણસ્થાનમાં તો ક્યારેય પણ ન જાય પહેલામાંથી, એક ઓપ્શન છે ત્રીજામાં જવાનો, પણ જાય તો આ ત્રણ બીજા પહેલાથી ચોથામાં, પહેલાથી પાંચમામાં અને પહેલાથી સાતમાં. આ રીતે ત્રણ ઓપ્શન છે ગુણસ્થાનમાં જવાના, પહેલાથી ચોથામાં, પહેલાથી પાંચમામાં, પહેલાથી સાતમાં. ચોથા ગુણસ્થાનનું સ્વરૂપ સમજીને, પાંચમું સમજીને, છઠ્ઠું સાતમું સમજીને પછી આ બીજાના ઉપર આપણે આવશું તો વધારે સરળ થશે. કે જયારે એ આત્માની અનુભૂતિ થઈ, સમ્યક દર્શન પ્રગટ થયું, ત્યારે ચોથું ગુણસ્થાન આવ્યું. કૃપાળુદેવ એના માટે કહે છે દર્શન મોહ વ્યતીત થયો. આ મિથ્યા પ્રસ્તુતિ, આ બધું સમજવું બહુ જરૂરી છે. કારણ કે આ ભૂમિકામાં મિથ્યાત્વનું છૂટવું એ ખૂબ જ જરૂરી છે. અને અહીંયા આ ગુણસ્થાનનો જે ક્રમ બતાવ્યો એ ક્રમ પણ આ રીતે છે, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું. ત્રણ અવ્રત, અણુવ્રત અને આ મહાવ્રત. ચોથા ગુણસ્થાનમાં આત્માની અનુભૂતિ થઈ હોય, સમ્યક દર્શન થઈ ગયું, પણ વ્રતાદી નથી લીધા તો એને અવ્રતવાળી દશા કહેવાય. પાંચમા ગુણસ્થાનમાં અણુવ્રતવાળી દશા કહેવાય, કે આંશિક વ્રત લીધા છે, અમુક અંશે. અને છઠ્ઠા ગુણસ્થાનમાં મહાવ્રત, ત્યાં પૂર્ણ રૂપે. અને એમાં જે છે મહાવ્રતનું પાલન કરનારા જીવ આત્માના ધ્યાનમાં લીન ન હોય તો છઠ્ઠું ગુણસ્થાન, આત્માના ધ્યાનમાં લીન હોય તો સાતમું ગુણસ્થાન, અને એની આગળનું ગુણસ્થાન પણ હોઈ શકે. પણ છઠ્ઠા ગુણસ્થાનનો મતલબ એ છે કે આત્માના ધ્યાનમાં લીન નથી, બાર. ચોથામાં એક છે ગ્રહસ્થ પણ હોય, બહારના ભોગો ભોગવતા હોય, પત્ની પુત્ર પરિવારની વચ્ચે રહેતા હોય, તો પણ એ ચોથા ગુણસ્થાનમાં છે. એટલે ખરેખર એ છે કે સમ્યક દર્શન વગર, આત્માને ઓળખ્યા વગર ગુણસ્થાન ચોથું આવતું જ નથી. પહેલી રિક્વાયરમેન્ટ કે સમ્યક દર્શન છે એટલે કીધું. સમ્યક દર્શન અને ચારિત્ર, ચારિત્ર અહીંયા પાંચમા અને છઠ્ઠામાં, પાંચમામાં અંશે ચારિત્ર, છઠ્ઠામાં પૂરેપૂરું મહાવ્રત, એ ચારિત્ર. પણ ચારિત્ર જે છે એ ચારિત્રની મહિમા વધારે કે શ્રદ્ધાની સમ્યક દર્શનની? તો કે ચારિત્રની મહિમા વધારે છે, ચારિત્રની મહિમા વધારે છે. કારણ કે બે શબ્દ તમે બે વાક્ય સાંભળ્યા હોય, જંતણમ મૂલો ધમ્મો અને બીજું છે ચરિતમ ખલુ ધમ્મો, સમ્યક દર્શન ધર્મનું મૂળ છે. આ પહેલી વાત. અને ચારિત્ર એ ખરો ધર્મ છે, એવી ક્રિયા. સમ્યક દર્શન કરતા ચારિત્રની મહિમા વધારે છે. સીધી વાત છે કે કપડા છે, કપડા કરતા દાગીના વધારે મોંઘા છે. એ કપડા હતા આત્માનો, વધારે મોંઘા કપડા હતા, 10,000 રૂપિયાના કપડા હતા. હવે 10,000 રૂપિયાના જે કપડા હતા અને દાગીના છે, એને જે અત્યારે પહેર્યા છે એ 10,00,000 દાગીના પહેર્યા છે, તો કપડા કરતા દાગીનાની કિંમત વધારે છે. સમ્યક દર્શન કરતા આ અણુવ્રત અને મહાવ્રતની મહિમા વધારે, ચારિત્રની મહિમા વધારે. પણ કપડા પહેર્યા હોય તો એની ઉપર દાગીના શોભે, એકલા દાગીના પહેરી કોઈ ન કરે. એવી રીતે સમ્યક દર્શનની સાથે જો ચારિત્ર હોય તો શોભે, એકલું ચારિત્ર શોભતું નથી. લોકમાં તો કોઈ આવું કરતું નથી કે એકલા દાગીના પહેરીને કપડા વગર નીકળે, પણ અધ્યાત્મમાં ડગલે ને પગલે આવું થઈ ગયું છે કે તમને દર્શન નો એકડો લાગ્યો નથી, ઈંડા મૂકવાના ચાલુ થઈ ગયા, તમને દર્શન તો પ્રગટ થયું નથી અને બાર આ બચારિત્ર કારણ કરતા ગયા કરતા ગયા કરતા ગયા અને પોતાને તપસ્વી માનતા ગયા. કારણ એનું એ છે, તમને દર્શન ને ધર્મ નું મૂળ કહ્યું. ઝાડનું જે મૂળ છે એ અને ઝાડ છે, તમે ખબર હોય તો કે આ ઝાડ જે આટલું ફેલાયેલું છે એ ઝાડના મૂળ એ જમીનમાં ઝાડની જેમ નીચે ફેલાયેલા હોય છે. અને ઘણી વાર તો કેવા કેટલા ઝાડ એવા હોય કે એના મૂળ હોય કે ઝાડ હોય કેટલે દૂર અને મૂળ હોય આપણા મકાનમાં બિલ્ડિંગની નીચે સુધી આવતા હોય એટલે સુધી ફેલાના હોય મૂળ. તમને કહેશે ને મૂળ છે, ચારિત્ર એ ઝાડ છે અને મોક્ષ એ ફળ છે કે જે અંતમાં ફળની પ્રાપ્તિ થાય. અને ખાસ વાત એ કે મૂળ આપણને દેખાતા નથી, જેના પર ઉપર વૃક્ષ ટક્યું છે એ મૂળ નથી દેખાતા, જેના બળ ઉપર ચારિત્ર ટકે છે તેવું સમ્યક દર્શન એ દેખાતું નથી. ચારિત્ર દેખાય છે કે જો આ અનુવ્રત પાડે છે, મહાવ્રત પાડે છે, આ બધું દેખાય છે, એ આંખ વડે દેખાઈ જાય, પણ સમ્યક દર્શન જે છે એ સમ્યક દર્શન દેખાતું નથી. અને એટલા માટે જ છે કે જે આંખ વડે દેખાતું નથી અજ્ઞાનીઓને એના ઉપર જોવો, કે દેખાય એના ઉપર જો છે, કારણ કે એ આપણા અહંકારને શુદ્ધ કરે છે કે જો હું કેટલો મોટો ધર્મી થઈ ગયો. એવો ધર્મ કરવો ગમે છે જે બધાને દેખાઈ જાય કે હું કેટલો મોટો ધર્મી છું, ને બહારના રૂપ ને બહારની તપસ્યાને અંદરના ભાવો ઉપર જોર નથી, પરિણામો ઉપર જોર નથી. અઠાઈ કરવા માટે બેઠા, અઠાઈ કરી, સાત દિવસ પૂરા થયા, આઠમો દિવસ બાકી છે, પ્રાર્થના કરવી છે કરવી છે, પણ હવે રેવાતું નથી. તબિયત ખરાબ થઈ ગઈ, તબિયત ખરાબ થઈ ડોક્ટર ને બોલાવ્યા, ડોક્ટર કહે કે આને ઇન્જેક્શન આપવું પડશે, બાટલા ચડાવવા પડશે, સુઈ નાખી બાટલા ચડાવ્યા અને અંદર પાછા કેટલાય વિટામિન આ ને વિટામિન આ ના ઇન્જેક્શન નાખ્યા, એક દિવસ માંડમાંડ પૂરો કરાવ્યો અને અઠાઈ પૂરી થઈ ગઈ. અને ખોરાક ને અહીંથી નાખો કે અહીંથી નાખો એ તો થઈ ગયું બધું, કોણ જોવે છે એને થાય છે એ ભાવ ઉપર જો નથી કે વિકલ્પ એવો આવી કે ભોજન નો કે ચાર છે તપસ્યા નથી, ભાવ આંખ વડે દેખાતા નથી, આ શરીરની ક્રિયા આંખ વડે દેખાય છે. જે દેખાય છે અજ્ઞાનીઓને જોર એ દેખાતી ક્રિયા ઉપર છે. એટલા માટે ચોથા ગુણસ્થાનનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ દ્રષ્ટિએ સમજ્યું આપણે કે ચોથા ગુણસ્થાનમાં, પાંચમા ગુણસ્થાનમાં અને છઠ્ઠા ગુણસ્થાનમાં એવી સ્થિતિ હોય છે. ચોથા ગુણસ્થાનમાં જેમ કહ્યું કે અણુવ્રત અને મહાવ્રત પણ પાળતા નથી, પણ કોઈ કે 41 પ્રકૃતિઓનો આશ્રવ અને બંધ રોકાઈ ગયો છે. અને ચોથા ગુણસ્થાનમાં જ્ઞાનીના જે ભોગ છે એ ભોગને નિર્જરાનું કારણ થયા છે. સમયકાર એમ કે છે જ્ઞાનીઓના ભોગ નિર્જરાનો હેતુ છે, જ્ઞાનીના ભોગ નિર્જરાના હેતુ છે. આ જાણીને કોઈએ શું કર્યું? જ્ઞાનીના ભોગ નિર્જરાના હેતુ છે આ જાણીને શું કરવું? કે શું કરવું? શું જ્ઞાની થવું? હવે જ્ઞાનીના ભોગ નિર્જરાના હેતુ છે ને, તમે સૌ જ્ઞાની છો, કદાચ જ્ઞાની થો, જ્ઞાનીના ભોગ કયા છે? પણ અજ્ઞાની આમાં સ્વચ્છંદી થઈ જાય કે ચક્રવર્તીએ છન્નોજા રાણી ભોગવી હતી, તો હું આ એક માર પટરાણીને દુકાન મૂકવો છું. ચક્રવર્તીએ ઉત્તરાખંડનું રાજ્ય ભોગવ્યું તો મારું નામ એવું આ ઘર સુકામને ભોગવું. શાસ્ત્રમાં ચક્રવર્તીનું વર્ણન વાંચ્યું હતું બધું. ચક્રવર્તીની ખીરને ઘનતા વરસ લાગ્યું હતું તો મારી ખીર તો હમણાં જ 11 વાગે બની ગઈ, 12 વાગે ખાવાની. હું સુકામ છો એમ કરીને સત્સંગી થઈને વર્ષે કૃપાઓ દેવ આના માટે ખરેખર ખેદ વ્યક્ત કરતા કે આ કાળમાં જ્ઞાનીઓના દ્રષ્ટાંત લઈને જીવ સ્વચ્છતાથી વરસ છે એવા જીવો બહુ છે. સ્વચ્છંદી થઈને વરસ છે. તમારે પાપ કરવા એટલા કરો, પણ જ્ઞાની ને ધર્મી જીવોના નામ લઈને તમે પાપ નહીં કરો. તે કરતા તમારે યુદ્ધ કરવું છે, ઝઘડો કરવો છે તો કર્યો, પણ પિતા પર મારથી નથી રહેવાતો, ગુસ્સો થઈ જાય. પણ એમ નહીં કે જ્ઞાની હોય ગુસ્સો કરે, હું કરવાનો શું વાંધો છે. આવી રીતે પાપના પોટલા બાંધે એ જીવની અધોગતિ છે. એ કોઈ બહુ મીઠો લાગે, રાગનો રસ બહુ મીઠો લાગે, એ વખતે એમ લાગે કે ખરેખર વાહ. કારણ કે લોકોને શું જોઈએ છે, લોકોને ભોગ જોઈએ છે, અને ભોગની સાથે સાથે ધર્મ મળે તો એવો ધર્મ ની જોઈએ છે. બધું ટુ ઇન વન ભેગું થઈ જાય, ધર્મમાં ટુ ઇન વન કરવા જાય ન ચાલે. નહીં તો કૃપાળુ દેવ આવું કરી શકતા હતા? કૃપાળુ દેવની આ દશા જોઈ શકો. એટલા માટે જ છે કૃપાળુ દેવે મહાવીર ભગવાનનો આદર ને ભક્તિ કેવી રીતે કરી, એ ભક્તિ આ રીતે ઉભા છે. એમ લાગે છે કે અત્યારે કૃપાળુ દેવ અહીંયા ઉભા છે, આ ઉભા છે ને એમ નહીં, આ કૃપાળુ દેવ મહાવીર ભગવાનની ભક્તિ કરી રહ્યા છે. કે મહાવીર ભગવાન એમ કહીને કહેતા કે તું તારા માલિન થઈ જાય, તું મારા માલિન નહીં થતો, તું તારા માલિન ના શકે મારી ભક્તિ કરે. ગુરુ દ્વારા ભગવાન દ્વારા મળેલા જ્ઞાનને પોતાના જીવનમાં અપનાવવું એ જ ભગવાનની ભક્તિ છે. આ જ્ઞાન માર્ગ ને ભક્તિ માર્ગ છે ને, જ્ઞાન માર્ગ ને ભક્તિ માર્ગમાં આ જ તો અંતર છે. ભક્તિ માર્ગ એટલે શું, જેમાં ભક્ત બોલતું અને ભગવાન સાંભળે એ ભક્તિ માર્ગ. ભક્ત બોલતો હોય ને ભગવાન સાંભળે એ પ્રભુ, હે પ્રભુ શું કહું, હે દીનાનાથ દયાળ, આ બધું ભક્ત બોલે છે ને ભગવાન સાંભળે ભક્તિ માર્ગ. અને જેમાં ભગવાન બોલે ને ભક્ત સાંભળે એ જ્ઞાન માર્ગ. આ જ્ઞાન માર્ગ છે. અને હવે તમે વિચાર કરો કે ભક્તિ ભગવાનની સામે બોલવું એ વધારે સારું કે ભગવાન સાંભળવું વધારે સારું? ભક્તિ ભક્તિ ભક્તિની પાછળ ગાંડા છે, પણ ભગવાનના પાસેથી સાંભળવાનું હતું જ્ઞાન એનો તો વિચાર જ નહીં આવે. અને તમે જે ભગવાનને કહેવા માંગો છો એ તમે નહીં બોલો તો ભગવાનને કેવળ જ્ઞાનમાં જણાય, પણ ભગવાન જે તમને કહેવા માંગે છે એ છે એ તમને નથી ખબર કે શું કહે છે, એટલે જાણવું જરૂરી. ખરેખર ભગવાનના જ્ઞાન માર્ગને એટલે ભગવાને આપેલા જ્ઞાનને જીવનમાં અપનાવવું એ જ ભગવાનની ખરી ભક્તિ છે. જ્ઞાન માર્ગમાં ભક્તિ માર્ગ આવી એટલા માટે સત્સંગી થઈ નહીં વરસે ત્યારે બહુ મીઠું લાગે અને એના અંત બહુ ખરાબ આવે છે. ઇતિહાસ એનું પ્રમાણ છે. તમે ઇતિહાસનું બધા શીખતા જો ચરુષ્યમાં બહુ મીઠું લાગે, ગોરુ બન્યા હોય ભોગો 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 ભોગો, અને તમને આમ કરશે આમ કરશે આમ કરશે, સંભોગ ભોગો સંભોગ કરો, સંભોગથી તમને સમાધિ ઉપર લઈ જાય, અંત કેવો આવે? બહુ ખરાબ અંત છે આ બધાનો. ભોગોથી ધર્મ તરફ લઈ જાય એ પડે મીઠું લાગે, પણ ગતિ તો ખરાબ છે જ છે, આ ભવનો અંત પણ બહુ ખરાબ છે. કારણ કે ખોટો માર્ગ બહુ લાંબો નથી ચાલતો, ખોટી નોટ બજારમાં લાંબી ન ચાલે. ક્યાંક પકડાઈ જાય, કોઈ સમજદારના હાથમાં આવી પકડાઈ જાય, પણ માણસ ચલાવવાની કોશિશ કરશે ખોટીને. તમે પોતે જો તમારા ખિસ્સામાં 10 નોટો હોય એમાં 1 ખોટી નોટ હોય, તમે પેલા ખોટી વાપરવાની કોશિશ કરશો, ખોટી પેલા પકડ, અને ખોટું પેલા ચલાવવાની કોશિશ કરે છે. એનાથી કામ ચાલતું પેલા એ ખોટું વાપરો સુપાઉદયની દશા પ્રસન્નતી ન થાય. ચોથા ધર્મ સ્થાનમાં ભોગ ભોગવે પણ ભોગોને ભોગવીને પોતે પોતાના પોતે પ્રસન્નિ નથી થતો. એ સમયે વાવા એટલી ખ્યાતિ એક ક્ષણની અંદર તમને ખબર છે. ન્યુરોલોજીસ્ટ ઓફ સાઉથ ઇસ્ટ એશિયાનો એવોર્ડ હતો. ન્યુરોલોજીસ્ટ ઓફ સાઉથ ઇસ્ટ એશિયાની અંદર કેટલા દેશથી લોકો અનુભવ આવ્યા છે. એના બીજા દિવસે ફોટો આવ્યો હતો બહુ મોટો વર્લ્ડ રેકોર્ડ એ વખતે છે ત્યાં 35 વર્ષમાં પ્રવચન થતા બીજા દિવસે સાધકો હતા અમારા સાધકો ત્યાં આવ્યા પણ ત્યાં આવી ટાપુ બતાવ્યું કે આમ જોકે પહેલા જ પાને કે તમારો જો ફોટો મુદ્દો આવ્યો આવ્યો આવો ફોટો કોઈ નથી આવ્યો આજ સુધી. મેં કહ્યું અત્યારે કાલે અહીંથી જાઓ હું કામમાં છું કાલે વાત કરશે. અને બીજા દિવસે પછી અમારે બાળી લાઇબ્રેરીમાં જવાનું હતું ગાડીમાં બેઠા બીજા દિવસે પછી એમને કીધું મેં બીજો કાલનું છાપું ક્યાં પડ્યું ભજીયા ખાતા હતા લોકો એની ઉપર તેલ વાળો ક્યાં થઈ ગયો પકોડાની ઉપર નોનવેજ વાળું એની ઉપર બધા ખાતા હતા અને એક છાપું ગટરમાં પડ્યું હતું આખા વખત ભીલું થઈ ગયું હતું. આ કાળનો મોટો માણસ આમ આમ કે જો મારો ફોટો આ જ ગટરમાં પડે છે એક એવો બોધ થાય કે ક્યારેય પણ અનિશ્ચિયની યાત્રાથી હું પોતાને તૃપ્ત નહીં કરી શકું. અને ત્યાં એ બોધના બળે છે ભગવાન કોઈ 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 નહીં ત્યારે તમે એ સમયે બહુ મીઠું લાગે બહુ મીઠું લાગે છે. અને એ વખતે તમને કંટ્રોલ પણ ન રહે તમે શરૂઆત કરી કે હું આટલો મોટો 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 એક સમય એવો આવે કે તમે એ વાતને ભૂલી જ ગયા કે તમે આ યાત્રા તેના માટે શરૂ કરી. અહંકાર ખતરનાક છે ખતરનાક છે બનવામાં રસ નથી. એમ ગુરુજી ને ગુરુદેવ ને ગુરુરાજ ને આ બધામાં મજા નથી મજા નથી. એટલે અમે તો બધા સાધકને કહીએ અમને આ જ છે નિબોધના દુઃખની ખબર નથી ભગવાન તમને એ વખતે ખબર નથી. એક એવી અંદરની ચૈતન્ય 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 સિવાય બીજું કઈ રીતે નથી. એકએ જાણી લીધું કે બસ હવે એ તત્વને અનુભવ્યું એ શિખરને એવી રીતે સ્પર્શી લીધું કે એ શિખરને સ્પર્શ્યા પછી એ શિખરની ઉપર કાંઈ નથી. એ ગૌરીશંકરના શિખરને સ્પર્શી લીધા પછી એની ઉપર કંઈ નથી. એ શિખર ઉપર બિરાજમાન થઈ ગયા પછી હવે જ્યાં પણ સદીવ માનશે નીચે પડશે કારણ કે શિખરને ઉપર ખેતી ગયો. આ અનુભવ એ ચૈતન્ય શિખર છે. એ અનુભવ જેને થયો અને અનુભવ થઈને પછી બહાર આવ્યો એ જ્યાં પણ ગયો એ નીચે કરવાનો છે કારણ કે શિખર ઉપર પહોંચી ગયો. પછી ભગવાનની પૂજા કરે તોય પડ્યો અને વ્યાપાર આદિ કરે તોય પડ્યો કારણ કે અનુભવ તો એ શિખરની ઉપર પોતાના સ્વરૂપને અનુભવ તો પોતાના સ્વરૂપને અનુભવ તો થયે છે અને શિખર ઉપર પોતાના સ્વરૂપને અનુભવ તો છે. આવું સ્વરૂપ છે ભગવાન કાળી ધ્રુવ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ થયો એ થયો કે બસ કે ચોથું ગુણસ્થાન આવ્યું. અણુવ્રતે નથી ને મહાવ્રતે નથી પણ જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં મારી ભગવાનનું હું પણ સ્થાપિત થયેલું છે આ જીવને તો હું પણ સ્થાપિત થઈ ગયું એનું નામ ચોથું ગુણસ્થાન છે. હું હું શુદ્ધ આત્મા એ માની લીધું. પરિવારની વચ્ચે રે, મિત્રોની વચ્ચે રે, સગા સંબંધીની વચ્ચે રે, એ બધું ઉતરી આવે. અહીંયા એક વાર એક સમય માટે, એક સમય માટે અનુભવમાં આવ્યું કે છતાં દેહાતી દશા પ્રગટ થાય, એ દશા ભગવાન આત્મ થઈ શકે છે. આખું જગતથી જુદું ચૈતન્ય સ્વરૂપ આપતું એવું અનુભવાય કે ત્યાં અનાદિથી કોઈ દેહને ધારણ કર્યો નથી, અનંત કાળ સુધી કોઈ દેહને ધારણ કરવાનો નથી. એવો જે જ્ઞાનનો અનુપિંડ ભગવાન, એ ભગવાન એ હું છું, એ ભગવાન એ હું છું. જ્ઞાનનો ઘનપિંડ, એ જ્ઞાનનો ઘનપિંડ એ ભગવાનનો છું. એ દેખ્યું તો આ શરીર અને આ આત્મા તે સામે છે, પણ દેખ્યા તેને જુદા. હવે શરીર જુદું દેખાય છે ને આત્મા જુદો દેખાય છે. શરીર દેખાય છે આત્મા વગરનું દેખાય છે, અને આત્મા દેખાય છે શરીર વગરનું દેખાય છે. અને એટલા માટે જ તે શરીર વગરનો આત્મા દેખાય એનું માનતો સિદ્ધ ભગવાન પરમાત્મા. એવો ભેદ પડી ગયો કે શરીર આત્મા જુદા, ત્યારે બધામાં પરમાત્મા દેખાય છે કારણ કે શરીર જુદું પડે, અને બધા શરીર મળતા દેખાય છે કારણ કે આત્મા વગરનું શરીર મળવું છે. તમને દર્શન થયું, હવે આ દેખાય છે બધા મળતા દેખાય છે શરીર, અને અંદરમાં બેઠેલા સિદ્ધ પરમાત્મા દેખાય છે. કૃપાળુ એના માટે દેહના સર્વ જીવ છે સિદ્ધ થવું, કારણ કે દેહ પડી ગયો છે. આવું સ્વરૂપ છે દશા એવી છે. ચોથા ધનસ્થાનની કે ચોથા ધનસ્થાનમાં સ્વચ્છંદી થઈને ચારિત્રહીન નથી, સ્વચ્છતાનું પોષણ નથી કરતા. પુરુષાર્થી વ્યક્તિ જ્ઞાનીઓના પુરુષાર્થને દેખે છે, સ્વચ્છંદી છે એ સ્વચ્છંદી વ્યક્તિ એ પુરુષાર્થની નબળાઈ ને દેખે છે, પુરુષાર્થની નબળાઈ ને દેખે છે, એને ખાલી પારથી દેખે છે કે જ્ઞાનીઓ ભોગને ભોગવે છે, ભોગને ભોગવે છે, પણ એ ભોગને ભોગવતા નથી. એ તો એવો ઉદય આવ્યો છે, એ ઉદય એવો આવ્યો છે ને અંદરમાં એવી જાગૃતિ વર્તે છે. જાગૃતિ કેટલા અંશે જ્ઞાની ને પુરુષાર્થ ની નબળાઈ છે, એ પુરુષાર્થ ની નબળાઈ હતી. ભરત ચક્રવર્તી યુદ્ધ કરવા માટે 60,000 વર્ષ માટે નીકળી જાય છે. પુરુષાર્થની નબળાઈ હતી, એ પુરુષાર્થની નબળાઈ હતી, એમાં સુખબુદ્ધિ નથી. આ કરવામાં અંદરમાં ખેદ વર્તે છે જ્ઞાનીને, હા ખેદ વર્તે છે, અને અજ્ઞાનીને એમાં સુખબુદ્ધિ અંદરમાં એવી આ મજા આવે, આનંદ આવે, દલકા આવે. બુદ્ધિ આ તો કરવું પડે એનો ખેદ વર્ષે અંદર. એની પાછળ પણ એ નબળાઈ ઉપર દેખે અને નબળાઈ ઉપર દેખીને બરાબર છે તો એ સ્વચ્છતાને પોષે છે, અને એની સાથે રહેલી વિકરાગતા જે છે એ વિકરાગતા, એ વિકરાગતાને દેખે તો એને પણ નિર્ધ રાખે, એ પુરુષાર્થ થઈ ગયું. એના બળ પર નિર્ધ ગાંધીજીના જીવનની ઘટના છે. જેલમાં ગાંધીજીને બંધ કરી દેતા અંગ્રેજો, જયારે જેલમાં ગાંધીજીને બંધ કરી દે તો ગાંધીજી એની પાસે હથિયાર હતું, એક હથિયાર કે ઉપવાસ ઉપર ઉતરી જતા, ઉપવાસ કરે અને અંગ્રેજો શું કરતા, એ જબરદસ્તી પરાણે પરાણે ગાંધીજીને પાઇપ થી મોઢામાં ક્ષેત્ર બધા નું દૂધ પીવડાવતા, પાઇપ નાખી. કેમ કે આ માણસ જો અહીંયા જેલમાં મરી જાય તો ભારતના લોકોને જવા નહીં દે, એવી રીતે હાલ કરેલું છે કે પરાણે દૂધ પીવડાવતા. બાર સમાચાર મળ્યા બધા લોકોને કે ગાંધીજીને જેલમાં ક્ષેત્ર બધા નું દૂધ મળે, તો જેને નતું મળતું ઘરમાં પત્ની આપતી નહીં તો કે ડાઓ એ સાફ કરીએ આપણે કઈ જેલ ભેગા થઈએ. ઘરમાં તો મળતું તો જેલમાં ગયા. જેવા એ લોકો કદાચ જેલમાં ગયા ને આ અંગ્રેજો લાકડી લઈને મારી મારી તોડી. જેને ભોગવવાનો ભાવ જ નથી રહ્યો એને સુખ મળે, પણ જે જાણી જોઈને ભોગવવા જાય એને ના કરવું મળે. જ્ઞાનીની સ્થિતિ એવી છે કે નથી પણ કોઈ ઉદય આવ્યો છે કે આ પીવું પડે, એમાં દુઃખ બુદ્ધિ નથી દૂધ પીવામાં, આ ઉદય છે એવા આવ્યો છે. અને એ જોઈને અજ્ઞાની જે આવું કરીએ એનું નામ સક્ષમતા. જ્ઞાનીઓએ આવું કર્યું અને એ કર્યું એની પાસેના તમને સહજ નથી ખબર. ભગવાન એના રહસ્ય નથી ખબર. ભરત ચક્રવર્તી 60,000 વર્ષ માટે યુદ્ધ કરવા નીકળી ગયા 60,000 વર્ષ માટે કે રહસ્ય ખબર નથી તમને. એમ છે દુકાન તમે દુકાનદાર છો, બે વેપારી દુકાન, બે ગ્રાહક છે તમારી દુકાને આવ્યા. એક ગ્રાહક સાથે તમારો જે સોદો છે એ એવો છે કે 60 સેકન્ડ માર્ક પૂરો થઈ જવાનો છે. જે કઈ વાતચીત કરવાની છે, જે કઈ કામ કરવાનું. અને બીજો ગ્રાહક છે એની સાથે તમે આજે વાતચીત કરો આખો દિવસ લાગવાનો. તો બે ગ્રાહક આવા હોય તમે પેલા કયા ગ્રાહકને પટાવો? ત્યાં 60 સેકન્ડ માર્ક કે કા ભાઈ આ પતી જાય ઓછો ટાઈમ છે. તો બે હતું, એક તો આત્માના ધ્યાનમાં લીન થવાનું, એ અનંત કાળનું કામ છે, અને યુદ્ધ કરવાનું 60,000 વર્ષનું કામ છે. તો ભરત ચક્રવર્તી પેલા નાનું કામ પટાવી દો અને પછી અનંત કાળ આત્મામાં લીન થઈ જાય. આ નાનું કામ હતું એ પછી એને પતાવી. દ્રષ્ટિ એવી છે કે આ તો હું એવા હતા કે જૂના રૂપ જતા સત્યને સત્સંગી રહી હતા. ભાવ દેખે ખેદ વરસતો, એ ખેદ વરસતો ખાલી આ બુદ્ધિની ખ્યાલમાંથી આ ખેદ વરસતો. ખ્યાલ પણ આત્માથી આ કેવી થાય છે મારા કે આ જીવો આટલા જીવો કરે છે એ પાણીની દીપામાં જેમને આટલા જીવોને જોયા અસંખ્ય જીવો દેખાય. તમારાથી પાપ નથી છૂટતા તો ન છોડો, કરો પાપ કરવા છે તમારે કરો, પણ જ્ઞાનીઓનું નામ સાથે રાખીને આ પાપ ન કરો. ધર્મના નામે પાપ ન થાય. પાપના નામે પાપ થાય તો પાપ છે, ધર્મના નામે પાપ થાય તો એ પાપ નથી. એટલા માટે છે ધર્મના નામે. એક વ્યક્તિ દુકાનમાં ઊંઘે છે અને એક વ્યક્તિ મંદિરમાં ઊંઘે છે. દુકાનમાં ઊંઘે તો એને માફ કરાય કે ભાઈ તમે તમે સૂતો, પણ મંદિર જેવામાં ઊંઘે એ પાપ બરાબર નથી, એ યોગ્ય નથી. ધર્મના નામ લઈને જો પાપ થાય તો એ માન્ય. એટલા માટે જ કે આ ચોથા ગુણસ્થાનનું જે સ્વરૂપ છે ને એ બહુ સૂક્ષ્મ સ્વરૂપ છે. જ્ઞાનીના જે ભોગ છે એ બહારમાં ભોગવે પણ અંદરમાં અલિપ્તતા છે. એનો દુરુપયોગ કોઈ કરે કે જ્ઞાની આવું કરે, જ્ઞાની આવું કરે. યુદ્ધ જ્ઞાની યુદ્ધ કરે, પણ યુદ્ધ કરતા કરતા કોઈ જ્ઞાની નતા થયા. સ્વરૂપમાં લીન થયા ત્યારે જ્ઞાની થયા હતા, યુદ્ધ કરવાથી કરતા કરતા નતા થયા. ઊંઘતો હોય ત્યારે ડોક્ટરને ડોક્ટર કહેવાય, યુદ્ધ કરતા હોય ત્યારે જ્ઞાનીને જ્ઞાની કહેવાય, યુદ્ધ કરતા હોય ત્યારે પણ. ઊંઘતો હોય કોઈ ત્યારે એને એમ કહેવાય ડોક્ટર છે, ત્યારે ડોક્ટર જ છે ખાલી. ઊંઘે છે તો પણ ડોક્ટર સાહેબ ઊંઘી જાય. એમ યુદ્ધ કરતી વખતે પણ જ્ઞાની જ્ઞાની છે. અને એક વાત યાદ રહી કે ડોક્ટર જે બન્યા ત્યારે ઊંઘતા ઊંઘતા ડોક્ટર નતા બન્યા. પાપ કરતા કરતા કોઈ જ્ઞાની ન બને આવી રીતે સ્વચ્છંદી થઈને જલતા કરતા કરતા. ડોક્ટર ઊંઘે પણ ઊંઘતા ઊંઘતા ડોક્ટર ન બને. એક વાત થઈ ગયું કે ઊંઘતા ઊંઘતા પણ ડોક્ટર બનાય ભૂલ થઈ ગઈ મારી. ઊંચા ઊંચા પણ ડોક્ટર બનાય સપનામાં, કે હું ડોક્ટર બની ગયો, હું ડોક્ટર બની ગયો. એમ પાપ કરતા કરતા કલ્પનામાં મારી દે કે હું જ્ઞાની થઈ ગયો. કલ્પના છે સત્ય કરી નથી. આ ચોથો ગુણસ્થાન એવું છે, એ ચોથો ગુણસ્થાન એટલે ચોથો ગુણસ્થાન. કેટલા લોકો કે તમે સમય દર્શનની વાત બહુ કરો છો ને, સમય દર્શનની વાત બહુ કરો છો. આ સમય દર્શન જે મને પ્રગટ થઈ ગયું, એક ભાઈ સવારમાં સવારમાં ઉઠી કે મને સમય દર્શન પ્રગટ થઈ ગયું, મારે શું કરવું? કહો. મેં કીધું તને થયું છે, તારે કહેવાનું હોય, મારે શું કહેવાનું? થયું તને છે, શું કરવાનું? તને હજી થયું નથી. તમને દર્શન પ્રગટ થવાનો અર્થ એ છે કે ચોથા ગુણસ્થાનથી લઈને ચૌદમા ગુણસ્થાન સુધીનો રસ્તો ક્રિસ્ટલ ક્લિયર દેખાય એનું નામ ચોથું ગુણસ્થાન છે. હવે એને ચોખ્ખો માર્ગ દેખાય છે, આની બીજું સ્વરૂપ ને ઓળખ્યું, મોક્ષ સ્વરૂપ ભગવાન આત્માને ઓળખ્યો, હવે એને માર્ગ દેખાય છે. કોઈ કર્મના ઉદયથી જ્ઞાની પરમાં જાય છે. ચોખા ગુણસ્થાનમાં ભોગો ભોગવે, દુકાન પર જાય, આ બધું કરે છે. પરમાં જાય પણ પરમાં જતા પહેલા પોતાનામાં આવવાની તૈયારી છે. પરદેશ જવું હોય તો પહેલી રિક્વાયરમેન્ટ છે, ઇન્ડિયાથી પરદેશ જવું હોય તો પહેલા તે કોન્સ્યુલેટ એમ્બેસી વાળા પહેલા પૂછે કે પાસપોર્ટ અને પછી રિટર્ન કન્ફર્મ ટિકિટ. પરમાં જાઓ તો પોતાનામાં પાછા આવવાના છો એનું પ્રૂફ આપો, તો પરમાં જવાની પ્રૂફ છે. રિટર્ન લખ્યું હોય પહેલા જવાની છે, માત્ર જોઈએ આવવાની નહીં, બતાવો ક્યારે આવવાના છો. પહેલી વાર જયારે હું મુંબઈ ગયો ત્યારે મેં કેટલાય ને પૂછ્યું તું તારા માટે શું લાવું, તારા માટે શું લાવું, તારા માટે શું લાવું, કેટલા ને આપણે પૂછ્યું જો તારે કઈ લાવવું છે, કઈ લાવવું છે, કેટલાય ને પૂછ્યું. મારા સાહેબ હતા, સાહેબ નહીં પૂછ્યું, બધાની પાસે આદત પડી ને પછી તમે સામે મળે એને પૂછી લઈએ. તો સાહેબ મને પૂછવાની આદત પડી ગઈ, સાહેબ મળી ગયા, સાહેબ ને પૂછી કે ત્યાં જઈને હું શું લઉં, બોલો તમારા માટે શું લઉં, શું લઉં. એક કામ કરજે, ત્યાં જઈને પહેલું કામ એ કરશે મુંબઈથી જયપુરની ટિકિટ લઈને. એવું ન થાય કે મુંબઈ આખું ખરીદવામાં ખરીદવામાં વળતા આવવાની ટિકિટ થાય પૈસા ન રહે, એ પહેલા રિટર્ન ટિકિટ તું લઈ લેજે. બસ જ્ઞાની કે પરમાં ત્યાં પહેલા અમે ખાતરી લઈને જઈએ કે તમારામાં આવવાની, અને તમે ગાડી ચલાવો છો આ દિશામાં તમારી ગાડી ચાલી રહી, ડિવાઈડર નથી વચ્ચે. તો તમે આડો ટ્રક આવ્યો એટલે તમારે ઓવરટેક કરવા માટે આ સાઈડમાં જવું પડ્યું. આ સાઈડમાં જે તમે ગયા એ તમારી સાઈડ નથી, એ તો પારકાની સાઈડ. તો પારકાની સાઈડમાં જવું પડે તો આપણે જઈએ, પણ આપણે ગયા પહેલા દેખી લઈએ છીએ કે પાછો આવી જાય કે નહીં, સામેથી એક્સિડન્ટ થાય એના પહેલા, કોઈ ગાડી આવી ટકરાય એની પહેલા પોતાનામાં આવવાની ખાતરી. એ જો શ્યોર હોય કે હું આવી જઈશ તો જ પરમાં જઈએ છે. પરમાં જવા માટે પહેલા પોતાનામાં આવવાની ખાતરી પૂરેપૂરી. અને હજી એક રહસ્ય કે સુકામ જ્ઞાતો પણ પરમાં કે ભાઈ શું કરીએ, પછી વિઘ્ન આવ્યું હતું, કઈ ત્રક આવ્યો, કોઈ કર્મ ના ઉદય એવા આવે કે પરમાં જ્ઞાની જવું પડે, વિઘ્ન આટલા કર્મ ના ઉદય એ જવું પડે. પણ એક એમાં રહસ્ય તો ઊંડું છે કે જયારે તમે પરમાં ગાડી લઈને ગયા ત્યારે તમારી શ્રદ્ધામાં તો એટલી દ્રઢતા છે કે હું પોતાની જ ગાડીમાં છું, પારકાની નહીં, ભલે પરમાં જતો હોય, જ્ઞાની પરમાં હોય ત્યારે પણ શ્રદ્ધા છે હું મારા સ્વરૂપમાં જ છું, સ્વરૂપની બહાર નથી, સ્વરૂપમાં જ છું, સ્વરૂપની બહાર નથી, મારા ચૈતન્ય પ્રદેશોની બહાર હું ક્યાંય ગયો જ નથી, પરમાં છું તો પણ શાસ્ત્રતા લીધો એનું નામ ચોથું ગુણસ્થાન છે. તો દર્શન મોહનો નાશ થયો કે આપણને દર્શન પ્રગટ થયો એ સમય દર્શન પ્રગટ થતા છે. એ સમય દર્શન પ્રગટ થયું એટલે સંસારનો જે સાગર હતો એ સંસારના સાગરને એક ચંકીમાં ભરી લીધો. નિત્યાત્મની દશામાં સાગર હતો અને તમને દર્શન થયું એટલે હવે એનો આટલો જ સંસાર બાકી રહ્યો ચંકી જેટલો. તમને દર્શન પામ્યા વગર જે આખો સાગર હતો તમને દર્શન પામીને ચંકી જેટલો સંસાર બાકી છે. હવેનો ચોથા ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાનની જે યાત્રા છે બહુ સરળ થઈ ગઈ. તે કારણ કે કર્તૃત્વનો ભોજો ઘટી ગયો, કંઈક કરવાનું છે હવે તે દેખાય છે. આની ચોથા ગુણસ્થાનમાં ચોથા પડાનો ભાવ છે કે એક સમયની પર્યાયમાં રાગના વિકલ્પમાં પણ ત્યાં ખોટા પણ નથી માનતા કે આ હું છું. કેવળ જ્ઞાન જેવી પર્યાયમાં પણ જ્યાં હું પણ નથી માનતા એનું નામ સમય દ્રષ્ટિ છે. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય જે ઉત્પન્ન થઈ વ્યય થઈ ઉત્પન્ન થઈ વ્યય થઈ એવી કેવળ જ્ઞાનની પર્યાય પણ હું નહીં, કારણ કે એનો જન્મ છે ને એનું મરણ છે અને ચૈતન્ય તત્વ જેનો જન્મ મરણ નથી. કેવળ જ્ઞાન થશે થવાનું છે, નવું નવું થયું તો હું નહીં, કારણ કે હું તો નવો થતો નથી એવો હું ચૈતન્ય સ્વભાવી શુદ્ધાત્મા છું. કેવળ જ્ઞાનથી જ્ઞાન, કેવળ જ્ઞાનનો જન્મ છે, મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાનનો વ્યય છે. જેનો જન્મ છે તે હું નહીં, જેનો વ્યય થાય તે હું નહીં. પાંચે જ્ઞાનના ભેદ એ હું નહીં, એ અખંડ જોર ચૈતન્ય જ્યોતિ એ હું. આમ રોગ અનિત્યતાના વહેતા પ્રવાહમાં પોતાના નિત્ય ચૈતન્ય પાણી આ જાગૃતિ ભગવાન બની રહે અને આવી જાગૃતિ આ બહારના લક્ષણ ઉપરથી જ્ઞાનીની ઓળખાણ નહીં થાય. તમને દર્શન પ્રગટ થયું એટલે કઈ ચિંગડા નથી રાખી ગયા એના ઉપરથી ઓળખાય, પણ એ જ્ઞાનીની અંદર સ્વચ્છતાનું પોષણ નથી થતું. એ તો કૃપાઓ જોઈએ આ ગાથા લખી છે ને એ આગળ સ્વદયા માટે થઈને કીધું, પેલા સ્વદયા ને પછી સ્વદયા અંતર ગયા. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, પવે ખેદ અંતર ગયા એ કહીએ જિજ્ઞાસુ. એ જિજ્ઞાસુ જીવની વાત કરી. આ દશાને પહોંચવા માટે પેલા જિજ્ઞાસુ બનો. કૃપા આ શબ્દનો જે જિજ્ઞાસુ ત્રણ શબ્દ છે આમાં જિજ્ઞાસુ. દરેક જીવોને વિષયના ભોગોથી સુખ લેવું છે, ચૈતન્ય જ્ઞાન સ્વભાવમાંથી એ સુખ નથી લેવા માંગતા. પણ જયારે જીવને એવી ભાવના હોય જીવ છે જિજ્ઞાસુમાં જી જ્ઞાસુ જ્ઞાસુ. જી એટલે જી, જ્ઞા એટલે જ્ઞાન, સુ એટલે સુખ, જે જીવને જ્ઞાન સ્વભાવના માધ્યમથી સુખ પ્રાપ્ત કરવાની ભાવના છે એ જિજ્ઞાસુ છે. આ જિજ્ઞાસુ આ ખાતી દેવસિંહમાં ભરી ગયા ત્યારે જિજ્ઞાસુ જીવ કેતા સત, જ્ઞાન કેતા ચિત્ત અને સુખ કેતા આનંદ. સચિદાનંદ સત ચિત્ત આનંદ સચિદાનંદ કહો કે જિજ્ઞાસુ છો એ આ ભાવ ચોથા ગુણસ્તરમાં આવતા છે. ભેદ જ્ઞાન વર્તે છે, સહેજે ભેદ જ્ઞાન વર્તે છે. ચોથું ગુણસ્થાન જ્યાં પ્રગટ થયું છે, પત્ની છોકરાની વચ્ચે વેપાર ધંધો કરતી વખતે અંદરમાં તારા બે છૂટી પડી ગઈ. બે ગાડી હોય, મોટર બે જાય છે અને બે મોટર બાજુ બાજુમાં જાય છે, દસ મીટર નું અંતર છે. દસ કિલોમીટર ની સ્પીડ છે ડેઈ, પણ કોઈ ડેઈ ના ડ્રાઈવરે આમ જોઈને મોટર ચલાવવી પડે કે આમ જતી રહે આમ જતી રહે, એક્સિડન્ટ થવાની સંભાવના છે. પણ 100 કિલોમીટર ની સ્પીડમાં ટ્રેન ચાલતી હોય બે બાજુ બાજુમાં, બે મીટર નું અંતર તો એ બે ના ડ્રાઈવર ને ચિંતા નથી. આ ગાડી અહીંયા આવવાની નથી, આ અહીંયા આવવાની ચિંતા નથી. પોતાની લાઈન ને છોડીને એક બીજે આવવાની નથી, પોતાના પાટા ને છોડીને બીજાના પાટા પર ચડવાની. એની જગ્યાએ છે કામ કરે. અહીંયા જ્ઞાની ને જાગૃતિ છે કે અહીંયા જ્ઞાન 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 ની ધારા, અહીંયા રાગ દ્વેષ ના ભાવ ની ધારા. રાગ ક્યારે જ્ઞાનમાં નહીં આવે ને જ્ઞાન ક્યારે રાગમાં નહીં જાય, આવો ભેદ પડી જવાનું નામ ચોથું ગુણસ્થાન છે. હવે શ્રદ્ધામાં કોતરાઈ ગયું છે કે હવે ત્યાં રાગ નથી. જ્યાં જ્ઞાન છે ત્યાં રાગ નથી, જ્યાં રાગ છે ત્યાં જ્ઞાન નથી. એવો ભેદ લક્ષણ ના માધ્યમથી થયો. અહીંયા તો બે ભાગે અત્યારે આત્મામાં દેખાય, પણ લક્ષણ જેમ શિખંડમાં ખાંડ પર છે ને દહીં પર છે ને જુદા ન કરી શકાય, પણ જુદા જાણી શકાય. તેમાં જે મીઠું છે એ ખાંડ છે ને જે ખાતું છે તે દહીં, એને જાણી શકાય. એમ આ જયારે આ નિરાકુળ એવા આનંદ નું વેદન આ જે છે આ જ્ઞાન છે. આ જ્ઞાન છે જેના કારણે આ વેદન થયું, એ જ્ઞાન છે નિરાકુળ છે. અને આકુળતા વાળો જે ભાવ છે એ રાગ છે. ત્રણ શબ્દ જે આપણે સાંભળીએ છીએ, મોહ રાગ અને દ્વેષ. આ મોહ નો અર્થ થયો વિખ્યાત, અને રાગ દ્વેષ નું બીજું નામ છે કષાય. હવે એવો મહત્વનો વિષય ચાલુ થાય છે ચોથું પાંચમો અને છઠ્ઠું. આ ગુણસ્થાનમાં કેવી કેવી રીતે ભેદ છે, કેવું સ્વરૂપ છે બહારથી અને અંદરથી, એ ગુણસ્થાનનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ હવે પ્રારંભ થશે. આ તો મિથ્યાત્મનું થોડું ઓપરેશન થયું, અને હવે આગળ ચોથા ગુણસ્થાનમાં જ્ઞાનીની દશા આવી હોય, હજુ જ્ઞાનીની દશા કેવી હોય ચોથામાં પાંચમામાં અને છઠ્ઠામાં અને સાતમા સુધી આપણે એની ચર્ચા કરીશું બીજા સેશનમાં, અને એની પછીના સેશનમાં આપણી ચર્ચા ચાલશે જ્ઞાનના ગુણસ્થાનોમાં, એટલે શ્રેણીના આઠમા ગુણસ્થાનથી લઈને 14મા ગુણસ્થાન સુધી અને સિદ્ધ અવસ્થા પર્યંત એ ચર્ચા છેલ્લે સેશનમાં થશે. આ જ શરૂઆતનું સમજાવ્યું છે, કારણ કે ગઈકાલે અમારે વાત થઈ હતી કે કોઈ એમ કહેતું હતું કે કાલે કેટલા સેશન છે, કે ત્રણ ચાર સેશન છે, ત્રણ સેશન છે, તો હું છેલ્લા સેશનમાં જ આવીશ. એટલે ધ્યાનવાળા સેશનમાં ત્યાં, પણ તમે આ ન સમજાવું હોય તો ધ્યાનવાળું કઈ ન સમજાય. એટલે તેજી રાખવા પડે કે ક્યાંથી આપણી ભૂલ થઈ રહી છે. માન્યતાથી ભૂલ છે, માન્યતાથી સંસાર છે. જો કે બધાને મીઠું એ જ લાગે છે, છેલ્લું સેશન હશે. પહેલામાં જેને હાજરી આપી હશે એને છેલ્લામાં ભાવ સમજાશે. રગણ છે બહુ ઓછી ઉદા છે ગુણસ્થાનમાં, આપણી પાસે સમય ઓછો છે, પણ આ પરમાત્માઓએ અત્યંત વિનયવાન થઈ એકાગ્રતા પૂર્વક આ વાણી સાથે આ પરમાત્માઓની ભાવનાનો આદર કરું પ્રણામ કરું છું.
Thank you.